આજે ગરડા પ્રથમનું 27મું વચનામૃત ભગવાનને ભજવાની તો સર્વને ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે માટે જો આવી સમજણ હોય તો તેના હૃદયમાં સર્વ પ્રકારે ભગવાન નિવાસ કરીને રહે ભગવાન ભગવાનની ભગવાન ભજવાની ઈચ્છા હોય છતાં ભગવાનનું ભજન ન થાય શા માટે સમજણની કચાશ છે અને ભગવાનનું ભજન થતું હોય પરંતુ સર્વભાવથી પૂર્ણ ભાવથી સાતત્યથી ભજન ન થાય તો એમાં પણ સમજણની કચાશ છે સમજણની કચાશ ટળી જાય તો ભગવાનનું ભજન થાય અને સાતત્યથી થાય તો એમાં પહેલી વાત એ કહી કે કેવી સમજ હોવી જોઈએ તો શ્રીજી મહારાજે કહ્યું કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે અને ડોલાવી ડોલે છે આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે અને જેના વરસાવ્યા મેઘ વરસે છે જેની આજ્ઞા એ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે ચંદ્રમાની કળા વધે ઘટે છે પાળ વિનાનો સમુદ્ર મર્યાદામાં રહે છે જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે તેને હાથ પગ નાક કાન આદિ 10 ઇન્દ્રિયો થઈ આવે છે આકાશને વિશે અધર જળ રાખી મૂક્યું છે એવા અનંત આશ્ચર્ય છે તે સર્વે મને મળ્યા એવા જે પ્રગટ ભગવાન તેના જ કર્યા થાય છે જગત સ્રષ્ટા કરતા હરતા ધરતા નિયંતા કે આ પુરુષોત્તમ નારાયણ છે કે જેની હું ઉપાસના કરું છું આવી દ્રઢ સમજ પરંતુ ભાઈઓ કંઈ એમ બોલી લેવાથી અને સાંભળી લેવાથી સર્વ કંઈ મારા પ્રભુથી થાય છે એવી સમજણ દ્રઢ થઈ જતી નથી એમ તો આ વચનામૃત ઘણી વખત વાંચ્યું છે અને સાંભળ્યું છે છતાં કઈ સમજ કેટલી દ્રઢ છે એ તો સૌ સૌની રીતે જોઈ શકે છે એટલે ખૂબ મનન કરવું પડે ચિંતન કરવું પડે એમાં સૌ પહેલા તો શ્રીજી મહારાજે ચાવી બતાવી છે કે તમારી સામે જે સૃષ્ટિ છે એમાં પહેલા નજર કરો એમાં જે આશ્ચર્ય ભર્યું છે એને નિહાળો તો પરમાત્માનું જે અલૌકિક આશ્ચર્ય પૂર્ણ કરતાપણું છે એ કળાશ અને જેટલું આશ્ચર્યમય પુરુષોત્તમનું કરતાપણું જણાશે એટલું એમને આધીનત્વ થવાશે ટોલ્સ્ટોએ પણ સરસ વાત કહેલી કે ભગવાનને ખાતર પણ થોડી વાર કામકાજ છોડીને તમારી આસપાસ જુઓ પણ આપણે અમુક વસ્તુઓ જ જોઈએ છીએ કે જે ભોગમય છે વિષયોને જ જોઈએ છે પરંતુ સૃષ્ટિને જોતા નથી સૃષ્ટિને જોતા નથી એટલે સૃષ્ટિ કરતા ઓળખાતો નથી રાત્રે સૂતા હોઈએ ખુલ્લું આકાશ હોય નોધારા નવલાખ તારલાઓ ટમટમતા હોય શું સૌંદર્ય હોય છે જાણે ભગવાન દરબાર ભરીને બેઠો હોય એવી એની કચેરી જેવું દેખાય ધીમો પવન વહેતો હોય ધીમે ધીમે અંધકાર સમેટાતો હોય અને ધીમે ધીમે ઉષાની લાલિમા પ્રગટે અને પૂર્વ દિશામાંથી એક લાલ તેજ ભર્યો ગોળો પ્રગટ થાય ધીમે ધીમે મધ્યાહ્ન થાય ફરીથી ક્યાં ગોળો ડૂબી જાય આવો તેજનો ગોળો રોજ ઉગે છે એટલે આશ્ચર્ય થતું નથી પણ આ તો પરમ આશ્ચર્ય છે આભના થાંભલા રોજ ઉભા રહે ને વાયુનો વીંજણો રોજ હાલે ઉદયને અસ્તના દોરડા ઉપરે નટ બની રવિરાજ રોજ મહાલે પૃથ્વી તણો પિંડો કર્યો રજ લાવ તો ક્યાંથી હશે, જગ ચાક ફેરણ હાર એ કુંભાર બેઠો ક્યાં હશે, પૃથ્વી તણો પિંડો કર્યો. આવડો મોટો પૃથ્વીનો ગોળો બનાવ્યો એ રજ આ પરમાત્મા રૂપી કુંભાર લાવ્યો ક્યાંથી? અને રજ એટલે કે માટી આશ્ચર્યકારી કેટલી છે, એમાં કેટલું સોનું ચાંદી હીરા માણેક પાણી ખનિજ ક્ષાર શું ભર્યું છે એ માટીમાં, ક્યાંથી આવી ધૂળ લઈ આવ્યો એ? એક જ ધરતીમાં બાજુ બાજુમાં તમે લીમડો વાવો તો કડવો થાય, આંબો વાવો તો મધુર કેરી થાય, મરચા વાવો તો તીખા થાય, ગાજર વાવો તો ગળ્યા થાય, શેરડી વાવો તો અમૃત જેવી સ્વાદિષ્ટ થાય, કારેલા વાવો એની પડખે તો કડવા વખ થાય, અને મગફળીના દાણા પીલો તો તેલની ધાર થાય ધૂળમાંથી તેલ. આ કંઈ ઓછું આશ્ચર્ય છે? કાળી કાળી વાદળીઓનો ગોવાળ શું કાળો હશે, કાળી કાળી વાદળીઓનો ગોવાળ શું કાળો હશે, અને આ વીણ આંચળે આકાશનો દોહનાર ઉભો ક્યાં હશે? ભયંકર ઉનાળો ચાલતો હોય ક્યાંય એક વાદળીનો ફોદો ન દેખાય, ને અચાનક જેઠ અષાઢ બેસે ત્યાંથી કાળા જબલા પહેરી પહેરી મેઘરાજની અડિંગ સવારી ક્યાંથી આવે છે, ને આખું ઘટાટોપ છવાઈ જાય અને હળેડ હળેડ પાણી પડવા માંડે, અને જો હરખાઈનો હુડ બોલાવે તો પાણી હમાય નહીં. શ્રીજી મહારાજ કે ઉપર જળ રાખી મૂક્યું છે જે અહીંયા ધરતી ઉપર હમાતું નથી, ઉપર હોય તો જ આવ્યું હોય, ગામના ગામ તાણી જાય એટલું પાણી આવ્યું ક્યાંથી? દેખાતું તો છે નહીં, અને બુંદ બુંદ વરસે, ધાર નથી પડતી. ચાયણાથી જેમ તમે અનાજ ચાળતા હોય એમ ટીપુ ટીપુ પડે. બોલો, આપણે તો ચોફાળમાં પાણી રાખ્યું હોય ને એકાદ છેડો છૂટી જાય તો ડખળક દઈને બધું હેઠું વયું જાય. આમ એક ધારી બુંદે પડે, શું એને અંદર કઈ નાની મોટી જાળી મૂકી છે? વીણ આંચળે આકાશનો દોહનાર એ ગોવાળ ઉભો ક્યાં છે? અને જેમ જેમ વરસાદ પડે તો મહારાજ કે પાળ વિનાનો સમુદ્ર મર્યાદા મારે છે, ધરતી પર પાણી સમાતું નથી. પણ તમે ચોમાસામાં નજર કરજો, દરિયો ઉલટાનો બે ત્રણ હાથ ઊંડો વયો છે. આટલું પાણી ઠલવાય તો દરિયો ઉલટાનો છલકાવો જોઈએ, એની જગ્યાએ ચોમાસામાં દરિયો ઊંડો વયો છે, તો એ આશ્ચર્ય નથી? અને દરિયાને યુગોથી મીઠું કાઢી લેવામાં આવે છે, અને મીઠું પાણી નદીઓ સતત 999 નદીઓ ઠાલવે છે, છતાં આ છેડે ચાખો પેલે છેડે ચાખો ખારો સ્વાદ મટતો નથી. આ મીઠાનું પ્રપોર્શન રાખે છે કોણ? મને છોકરો કે સ્વામી આવડો મોટો દરિયો ગાળ્યો ભગવાને, તો એનો ગાળ ક્યાં નાખ્યો? મેં કીધું એનો હિમાલય કર્યો. મને કે તો બરાબર, હિમાલય કઈ ઓછી આશ્ચર્યકારી છે? અફાટ દરિયો, અમાસ અને પૂનમ આવે ત્યારે મોજા ઉછળવા માંડે, તળિયેથી દરિયો ઉછળે. ઈશાના લીધે, ચંદ્રને લીધે. પૂનમ અને અમાસે ચંદ્ર પૃથ્વીથી નજીક આવે તો દરિયો ઉછળવા માંડે, પાણી ખેંચાવા માંડે. એ ચંદ્ર પૃથ્વીથી 2,40,000 માઇલ દૂર છે. પૃથ્વીથી ચંદ્ર 2,40,000 માઇલ દૂર છે, 2,40,000 માઇલ દૂર. એટલો એને સપ્રમાણ ગોઠવો કોણે? વિચારો કે 2,00,000 જ દૂર રહે અને 40,000 માઇલ ઓછો અહીંયા નજીક આવે તો પૂનમ અને અમાસે મોજા સમાતા નથી, તો હિમાલય જેવડા મોજા ઉછળે પૃથ્વીનું નામો નિશાન ન રહે એમાં મારી તમારી ટોપી રે. અને સૂર્ય પૃથ્વીથી 9 કરોડ માઇલ દૂર છે, એ સેજ આ બાજુ આવે, બધું બળીને ભસ્મ થઈ જાય અને સેજ દૂર જતો રહે તો બધું ઠરીને હિમ થઈ જાય, કોઈ જીવ સૃષ્ટિ બચે નહીં. અને પૃથ્વી પોતાની ધરી ફરતે કલાકના 1040 માઇલની ઝડપે ફરે છે, છતાં કોઈને ફેર ચડતા નથી. 1040ની સ્પીડે હું તમે ભાગી રહ્યા છો અને હમણાં કથા પૂરી થશે ત્યારે બધા શીર્ષાસનમાં થઈ જશે, બધા ઊંચા આમથી આમ લટકતા હશું, લીંબોળી લીમડા ઉપર લટકે એમ, છતાં કોઈ હેઠો વયો જતો નથી, નહીતર ગોતવા ક્યાં જાવ. એક હજાર ને 40 થી ભાગે અને ધરીની આસપાસ 24 કલાકમાં આંટો મારે, એમાં દિવસ અને રાત થાય, આ ગોઠવું કોણે? 12 કલાકનું અને એક પરિભ્રમણ દિવસ રાત અને એક સૂર્ય ફરતો પરિક્રમણ 365 દિવસમાં કરે એટલે 1 વર્ષ પૂરું થાય. સૌથી આશ્ચર્ય તો એ છે કે એ ધરતીને પૃથ્વીને 30 અંશે નમેલી રાખી છે. આમ પૃથ્વીનો ગોળો જોયો છે, નમેલો છે, એ નમેલી છે એટલા માટે ઋતુઓ ફરે છે, શિયાળો ઉનાળો ચોમાસું, એ ધરી નમેલી છે એટલે થાય છે, નહીતર રાત દિવસ તો થાત પણ કા ઉનાળો ને ઉનાળો જ રહે તો આ જમાવટ થાય. ઋતુ ઋતુઓના જે ચક્રો ગોઠવા, 30 અંશમાંથી પણ જો થોડી વધારે નમી જાય તો એ ખેલ બગડી જાય, તા ગોઠ્યું કોણે? ભણેલાને કહીએ એટલે કે તો ગ્રેવિટેશન ફોર્સ છે, ગુરુત્વાકર્ષણ. સાચું છે ગુરુત્વાકર્ષણ ફોર્સ, પણ તારા ફાધરે મૂક્યું છે ત્યાં. મૂકનાર કોણ છે? આવું સરસ સૂર્યમંડળને ગોઠવનાર, નહીતર આકાશ ખખુંબ, આકાશમાં તો ઘણી નક્ષત્રમાળાઓ છે, અહીંયા આપણા માટે આવું સરસ ગોઠવણ કોણે કરે? વ્યવસ્થા, વ્યવસ્થાપક વગર વ્યવસ્થા ન હોય તો કોઈક વ્યવસ્થાપક બેઠો છે. અરે સજીવ સૃષ્ટિ ઉપર નજર કરો, કળા રે અપરંપાર વાલા એમાં પહોંચે નહીં રે વિચાર, એવી તારી કળા રે અપરંપાર જી, અણુમાં આખો વડ સંકેલો એના મૂળ ઊંધા મોરાર જી, કીડીના આતર કેમ રચ્યા, કીડીના આતર કેમ રચ્યા, સૃષ્ટિના સર્જનહાર, આ મોરના ઈંડામાં રંગ મોહન કેમ પૂર્યા કીરતાર, એવી તારી કળા રે અપરંપાર જી. બે સરદારજી વાત કરતા હતા, એ કે આ ઈંડામાં મુરગી નીકળતી કેમ હશે બહાર? તો બીજા સરદારજી કે નીકળતી હશે તો સમજ્યા, પણ માલિકો ગરી કઈ રીતે જાય છે? કળા રે અપરંપા, કીડીને આંતરડા થશે ને, એનું ડાયજેશન સિસ્ટમ તો છે જ, આપણા કરતા તો કેટલું એનું નાક, કેટલા હોર્સ પાવર નું છે બોલો? 15મે માળે પેંડા હોય ત્યાં નીચે ખબર પડી જાય. આ તાકાત જો, અને આપણે બાજુમાં કઈ પડ્યું હોય તો એને તો ખબર પડતી, બોલો હા હું નળિયા જેવું લાંબુ હોય તો શું કામનું? એટલે ગામમાં ઘરમાં પછી એની મમ્મી કે દક્ષા જોન કે આ શું ગંધાય છે હું? એટલે દીકરી ચારે બે આંટો મારે, એ તો મમ્મી કશું મોગરા જેવો ગંધાય છે, પછી હાવણી લઈને આંટો મારે મરેલો ઉંદર નીકળે, હવે એને મોગરા જેવો ગંધાય લ્યો. કળા રે અપરંપાર, પ્રભુ તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બધી આજ્ઞા જોઈએ છે ને, શહેરમાં તો ક્યાંય દેખાતા નથી, પણ ચોમાસામાં ગામડામાં શહેર વાળાએ તો બધું ખલાસ કરી નાખ્યું, ધુમાડામાં ફૂંકી માર્યું બધું. કેવો સરસ આમ જુગનું પ્રકાશ તો હોય. વિદેશ અમે જાય ને ક્યારેક જાડી બાજુ હોય ઉતારો, તાજુબ થઈ જાઓ આમ, એક સાથે પાછા લાઈટ કરે, એવું તોરણ રચાય જાણે ભગવાનના કંઠમાં હાર આરોપતા હોય એવું દ્રશ્ય. વૃક્ષ રૂપે વનમાળી ઉભો હોય અને એને હારનો શણગાર કરતા હોય, આવા જુગનું પ્રકાશ. પ્રભુ તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બતી, એનું જનરેટર ક્યાં છે, વાયરિંગ ક્યાં છે, એનું સ્વિચ બોર્ડ ક્યાં છે, મર્ક્યુરી જેવી પાછી લાઈટ, ધોળી શ્વેત ધવલ. ઊંટની સામે નજર કરો જી, વધા ઘટા માલ માં બનાવ્યું, જેમ આવે એમ લોંધા મારી દીધા. બોલો, આપણે કોઈ બનાવતા વંડી દિવાલ માટીથી ચણતા, પછી લોંધા જેમ પડ્યા રહ્યા હોય, પછી ગમે ત્યાં નથી ઠપકારી દેતા. એમ આખી સૃષ્ટિ બનાવ્યા પછી જે કઈ વધો ઘટો માલ હતો ને, એ ભગવાન કંટાળામાં જેમ તેમ લોંધા મારે એમાંથી ઊંટ થયું. પણ જો કેટલું યુઝફુલ અને કેવું આશ્ચર્યકારી, બોલો, તમે જુઓ તો દાંત કાઢી કરીને ગોટો વળી જાવ તમે. વર્ષોથી ઓઠ લબડતો હોય પણ હેઠો પીડ્યો. કૂતરા શિયાળિયા થાકી ગયા પેઢીથી, તોય હજી નથી હેઠો પીડ્યો. એની આંખ રણ માટે એ પ્રાણીને કેટલું સ્પેશિયલ બનાવવામાં આવ્યું, બોલો. એને તમને ખબર છે, એને આંખ છે, આંખમાં એક સ્પેશિયલ આઈ ગ્લાસ હોય છે, સ્પેશિયલ આઈ ગ્લાસ હોય છે. એ આમ ન પહેરે, પણ એમાં વાવાઝોડું ઉઠે, રણમાં આંધી ફૂંકાય અને જયારે રેતી ઉડવા માંડે એટલે ફાટ દઈને પહેરી લે. બોલો, ગોગલ્સ ની શરૂઆત તો ઊંટિયા કરી છે. એટલે આમ તો ઘણા પહેરતા હોય, એમાં જાજો ફેર નથી લાગતો. પણ હાથ અડાવ્યા વગર એ ગોગલ્સ પહેરી લે, બોલો, અને પછી રેતી ગમે તેટલી ઉડવે, આર પાર ઊંટ જોઈ શકે. હવે આ વ્યવસ્થા તમે વિચારો છો, કળા જુઓ. અને રણમાં પાણી ન મળે તો ખૂંધ બનાવી, 20 લિટર સુધી પાણીનો સ્ટોક, પાણીના ફોર્મમાં નહીં પાછું, ચરબીના રૂપમાં. અને એ ધીમે ધીમે જરૂર પડે તો એ ઓગળતું જાય ને એમાંથી પાણી થાય, અને એમાં દિવસો સુધી ઊંટ પાણીથી ચલાવે. અને રણમાં દોડાય તો એના માટે કેવા આમ થાળી જેવા પગલા રાખ્યા, ફાસ્ટ દોડી શકે, એમાં ઘોડું ન દોડી શકે. અમે વિદેશમાં બેઠા હતા, એક છોકરાએ મને કીધું, સ્વામીજી એક પ્રશ્ન પૂછ્યો. મેં બોલો, મને કે વાય ડઝ કેમલ રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ? આ ઊંટ રણમાં દોડી ફાસ્ટ કઈ રીતે શકે છે? મેં કીધું, એને છે ને પેલા નીચે આમ થાળી જેવા આમ પગલા છે ને, એટલે. મને કે સ્વામીજી, મેં કીધું શું છે? બીકોઝ ધેર ઇઝ નો ટ્રાફિક. રણમાં કોણ ટ્રાફિક કરવા જાય, ભોગ લાગ્યા એના. કેટલું અદભુત પ્રાણી. આપણો મનુષ્યનો દેહ જુઓ, અને ડિઝાઇન ક્યારે બનાવી છે, કેવા મિજાગરા. એક એક આમ તમે જુઓ, આમ જુઓ, જુઓ શું આશ્ચર્ય, કેવું હંકેલાઈ જાય. ઘણા પથારીમાં સવારે ગોઈતા જડે નહીં. આપણને એમ કે મહેમાન વેલી બસમાં વૈયા ગયા છે, ત્યાં તો પાંગ તેઠે જ નીકળે. બોલો, કેવું હંકેલાય, કેવું પાછું ઊભું થાય, કેવું દોડે. એટલે ન્યૂટને બહુ સરસ કીધું છે કે વેન આઈ સી ધ સિમ્પલ મેકેનિક્સ ઓફ થંબ, જ્યારે હું ખાલી સાદા અંગૂઠાનું રચનાશાસ્ત્ર જોઉં છું, મેકેનિક્સ, આઈ બિલીવ ધેર ઇઝ અ સુપ્રીમ ક્રિએટર. હું દ્રઢપણે માનું છું કે કોઈક સુપ્રીમ ક્રિએટર છે, નહીતર આ બને નહીં. હવે એક અંગૂઠો જ ન હોય, બોલો, શું કરો તમે? રોટલી તેડો, ફાંફા મારો, આમ દાળ કેમ પીવી, આમ હબડકા મારી, અડધું ગામ સાંભળે એવા, પણ તા વાટકો કેમ પકડવો? શું એક અંગૂઠો મૂકીને રચના કરી. બીજા એક અમેરિકન ઇંગ્લેન્ડના કવિએ બહુ સરસ લખ્યું હતું, કે વેન આઈ સી ધ લાઇટિંગ ઇન ધ સ્કાય, હું આકાશમાં જ્યારે ચમકતી વીજળી જોઉં છું, વેન આઈ સી ધ લાઇટિંગ ઇન ધ સ્કાય આઈ ફીલ, હું એવું અનુભવું છું. શું? ગોડ ઇઝ ગિવિંગ હિઝ સિગ્નેચર. આહા, ક્યા બાત હે ભાઈ, જાણે ભગવાન પોતાની સાઇન કરી બતાવે છે, એફિડેવિટ આપે છે, હું બેઠો છું દીકરા ઉપર બેઠો છું, આ મારી સાઇન, અને વીજળી એમ જ ફરકતી હોય. આઈ ફીલ ગોડ ઇઝ ગિવિંગ હિઝ સિગ્નેચર. એક અંગૂઠો હરખો ન હોય કરોડોમાં, જો એટલે તો અંગૂઠાની છાપ લેવામાં આવે છે. આ આંખનો ડોળો કાળો ભાગ છે, બાળક જન્મે થી ગુજરી જાય ત્યાં સુધી એવડો ને એવડો હોય છે, વધતો નથી. એક જ એવું અંગ છે. નાનો છોકરો હોય અને આ નાની આ કાળી આંખની કીકી હોય એવું ન હોય, ચણા દાણા જેવડી આવડી જ હોય, ક્યારે માર્ક નહીં કર્યો. જન્મે ત્યારે જેવડો એવડો ને એવડો, મૃત્યુ પામે ત્યાં સુધી કાળો ડોળો એમને હોય. અરે આ વાળ બધા ગોઠવા છે, જો જ્યાં ત્યાં જરૂર પડે, કેવા સરસ. આ કપાળ કોરું રાખ્યું, નહીં ત્યાં ઝૂમ ખાવા કર્યા હોત. એને કોણ અટકાવે છે? આ ભ્રકુટી છે એ હજી ક્યારેક બહુ નોમિનલ વધે ખરી, પણ આંખની પાપણ ક્યારે વધે નહીં. એ વધતી હોત અને 15 દી કાપવામાં મોડું થાય, શું જોવો તમે? મહેમાન આવે તો આપણે બે અહીંથી ઊંચકું કરવું પડે. અને એવું કરતા રહી ત્યાં તો ટ્રેન વહી જાય, બોર્ડ વાંચી ન રહી ત્યાં ભાગી જાય. કોણ રોકે છે? તમે પેલું જોયું છે ને, મોટર હોય, ટ્રેક્ટર હોય, મશીન હોય, એમાં ફિલ્ટર હોય. એ ફિલ્ટરમાં જાળી હોય, એમાં કચરો ન જાય. હવા મશીનને જોઈએ એટલે એ જે કચરો હોય જાળીમાં અટકી જાય, છતાંય ઝીણો કચરો અંદર જતો રહે તો અંદર પાછું ઓઇલ હોય, એ ઓઇલમાં કચરો ચોંટી જાય અને બિલકુલ શુદ્ધ ચોખ્ખી હવા મશીનમાં જાય. હવે તમે નાખામે જુઓ જી, નાકમાં ભગવાને વાળ ઉગાડ્યા છે, તે ત્યાં શું પટિયા પાડવા ઉગાડ્યા, દાંતિયો લઈને ઓળવા? એ જાળી છે, શ્વાસ લઈએ પણ ગળાઈને જાય. જો એમાં કચરો જાય તો ત્યાં ચોંટી જાય, છતાંય કોઈ લોંઠકો ઝીણો કચરો હોય તો આગળ ઓઇલ મૂક્યું છે પાછું, લે કિંમતી ઓઇલ છે, અને એટલું કિંમતી કે સીઝન પ્રમાણે નંબર બદલે. શિયાળા ઉનાળા જાડું પાતળું બોલો, સીઝન બદલે નંબર બદલે, કોઈ એવું બનાવી શક્યું ઓઇલ? અને પાછું એટલું કિંમતી, રિટેલમાં ન મળે ને હોલસેલમાં ન મળે કે? અને પાછું કોઈ ચોરી જાય નહીં બોલો, નહી તારા શેરવાન બધા ઓઇલ હોય છે એ બધા રાત્રે પેટ્રોલ પંપ વાળા અંદર મૂકી દે, અને આપણે આ બે પીપળા આગાશીમાં ખુલ્લા મૂકીને હોય જાય બોલો, તો કોઈ ચમચી લઈ ન જાય દીકરો, નહીં તો મોંઘું કેટલું કયો હતી. છતાંય કોઈ કચરો ઓઇલમાં ન ચોંટે એટલો બારીક હોય તો તરત હા છી બાર. વાહ વાહ વાહ, ખુદા હે ખરાદી અકલ ઉસમે જાદીઓ આદિ અનાદિરો કરતા કહાયા પવનાગ પાનીરૂ માટી મિલાની રુદંગ કી નિશાની સે આદમ બનાયા દિયા કાન નાસા ચશ્મા કા તમાશા જબા કા ખુલાસા દો કલમા પઢાયા મુરાદમ કહે સહી કરકે દેખો ખુદા ને કિયા સો અકલ મે ના આય. શું ભગવાને બનાવ્યું છે? રાત્રે ઘણા સુઈ જાય ને ત્યારે નસકોરા બોલાવે, એવા જોરદાર બોલાવે, આજુબાજુ વાળો કોઈ સુઈ ન હકે, પણ આશ્ચર્ય મોટું ઈ નિરાય તો હુતો હોય. આ ચમત્કાર નહીં? આપણે એને ઉઠાડીએ કે ભાઈ તમે નસકોરા બોલાવો, તો કે જિંદગીમાં નહીં, લે હોય દિવસ નહીં, એટલે આ સોસાયટી નથી હોઈ શકતી. પાડી ગાંગરે એવું ગાંગરેસ ને પાછો કે કોઈ દી જિંદગીમાં નહીં. નહીતર આ નાકને આ કાનને અંતર કેટલું? છ આંગળનું છે, ગામ હોય ન કે એ નિરાયતે હોય. લ્યો ચમત્કાર બતાવો તો માનીએ, આથી મોટો ચમત્કાર કયો? કેવી અજબની સૃષ્ટિ છે. અને છતાંય બધા કે બધું એ તો ઓટોમેટિક ચાલ્યા કરે છે, બધું ઓટોમેટિક. શું ઓટોમેટિક છે ભાઈ? આ શરીરમાં પણ ઐચ્છિક સ્નાયુઓ રૂપી સ્વિચ મૂકી છે ઓન ઓફ. તમે ચાહો ત્યારે તમે મોઢું ખોલી શકો, આંખ ખોલી શકો, બંધ કરી શકો. અરે પેશાબ પાણી જવું હોય તો એ ઐચ્છિક સ્નાયુઓથી, તમારી ઈચ્છારૂપી, આપણી ઈચ્છારૂપી સ્વિચથી એ બધું કાર્ય થાય છે. ઈચ્છો તો જવાય, એમાં ગડબડ થાય કાંઈ તો ડોક્ટર પાસે જવું પડે. અને ડોક્ટર પૂછે કે શું થયું, તો કે ઓટોમેટિક થઈ ગયું, તો એની દવા કરવી પડે. કશું ઓટોમેટિક નથી, પ્રભુ સંભાળે છે. એ જ્યાં સુધી ચાલવા દે ત્યાં સુધી મશીન સરસ ચાલે. આ કળા કારીગીરી કોની છે? કેટલી સરસ સૃષ્ટિ, કેવા પ્રાણીઓ, ઓહો. પણ આ નાસ્તિકો હોય ને એ શું કહે કે એ તો જ્યાં જેવું હવામાન અને વાતાવરણ ત્યાં તેવી જીવ સૃષ્ટિ આપોઆપ પેદા થાય છે, આમાં કઈ ઈશ્વરનું કર્તૃત્વ નથી. સારું, તો જ્યાં જેવું વાતાવરણ મળે ત્યાં તેવી જીવ સૃષ્ટિ નીપજે છે. તો બીજા ઘણા ગ્રહો છે, એ ગ્રહ ઉપર જે વાતાવરણ હોય એ વાતાવરણને અનુરૂપ જીવ સૃષ્ટિ શું કામ નથી થતી? ભલે ને એનું ટેમ્પરેચર અલગ હોય, હવા અલગ હોય, પણ એને અનુરૂપ જીવ સૃષ્ટિ કેમ નથી થતી? જો વાતાવરણને અનુકૂળ જીવ સૃષ્ટિ આપોઆપ પેદા થતી હોય તો ત્યાં પણ એને અનુકૂળ થવી જોઈએ. ગાય ભેંસને બધા સસ્તન પ્રાણીઓને પાછલા પગે આંચળ હોય, જોયો છે ને? પણ એક હાથણી એવી છે કે એને પાછલા પગે આંચળ નથી, આગલા બે પગની વચ્ચે આંચળ છે. હા, એ વિચાર કરો કેટલું આ આયોજનપૂર્વક સૃષ્ટિ છે. હાથીરીઓ એવી પ્રાણી, હવે એનું બચલું પાછળ ધાવતું હોય અને પાછળથી સિંહ વાઘ આવે અને ઉઠાવીને થપ્પાડ મારીને લઈને જતું રહીએ, અને આ રહ્યું મોટું પ્રાણી ભરીને આમ જોવા જાય ત્યાં તો ગાયબ. એટલે આગળ રાખ્યું, ઈ એને સૂંઢથી પંપાળે કોઈ પાસે તો આવે. ટીટોડીના તમે એક ઈંડા જુઓ ધરતીમાં મૂક્યા હોય ને તમને જડે નહીં. કૂતરા અને પક્ષીઓ ગમે એટલા આંટા મારે પણ ક્યાંય તમે નહીં ભાળો કૂતરો કોઈ એના ઈંડાને ખાઈ ગયું હોય ધૂળ જેવા કલરમાં. એ રંગનું મેચિંગ કોણે કર્યું? વૃક્ષો દિવસે ઓક્સિજન છોડે, રાત્રે કાર્બન ડાયોક્સાઇડ છોડે. આ પર્યાવરણની વ્યવસ્થા વૃક્ષો તો કંઈ આપણા માટે સમજતા નથી. આવું સરસ અદભુત સંચલન. તો પાછા વળી નાસ્તિકો એવું કહેતા હોય છે, એ તો આવશ્યકતા અનુસાર જીવ પ્રાણીઓએ પોતાના સંકલ્પની સતત હેમરિંગથી પોતાના અવયવોનો વિકાસ કર્યો છે. આ ઉત્ક્રાંતિ વાત છે. એટલે સંકલ્પને લીધે, આવશ્યકતાને લીધે આવા ફેરફારો નોંધાયા છે, પણ એમાં ઈશ્વર કંઈ વચ્ચે આવતો નથી. લો કરો વાત. તો એનો અર્થ જે છે ને, ટીટોડીએ પોતે મથી મથીને આવો રંગ પૂર્યો અને હાથણીએ પોતે એડજસ્ટ કરી અને આંચળ ઉગાડ્યા, આગળ આંચળ ઉગાડ્યા. હવે આવી રીતે જો થતું હોય, સંકલ્પના બળથી પ્રાણીઓ પોતે ફેરફાર કરી લેતા હોય, તો બિલકુલ સીધી સાદી વાત હું તમને કહું કે વર્ષોથી, સેંકડો વર્ષોથી ગાયો ભેંસો ઘેટા બકરા સિંહ વાઘ પ્રાણીઓથી માર ખાય છે જંગલોમાં, તો એની પાસે આવશ્યકતા અનુસાર એના નોર તીક્ષ્ણ થાય, દાંત ધારદાર થાય, શીગડા તલવાર જેવા થાય, એ ઉગાડી લે તેને શું વાંધો આવે? તો કા નથી ઉગતા? એવા પ્રાણીઓ પાસે ક્યાં એવી સંકલ્પના છે? તે પ્રકૃતિ તો જડ છે, એને આપણી આવશ્યકતાની ક્યાં ખબર છે? બધું પરમાત્મા રચી આપે. ભગવાન ગીતામાં કહે છે કે એ બધાનો બીજનો મૂકનારો હું પિતા હું છું. પણ કાગબાપુ કહે છે એમ કે અણુ અણુમાં ઈશ્વર તારો ભાસે છે ભણકાર. કાગ કહે કઠણાઈ થી તો એ આવે નહી તબાર, એવી તારી કળા રે અપરંપાર. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં ગુલો જ્યાં જ્યાં ચમન ત્યાં ત્યાં નિશાની આપની. આ બધું પરમાત્માની કેવી સરસ સૃષ્ટિ, કેટલી આશ્ચર્યમય, કેટલી નિયંત્રિતમાં, કેટલી વ્યવસ્થાપૂર્ણ, છતાં નાસ્તિકોને ક્યાંય વ્યવસ્થા દેખાતી નથી. આકાશમાંથી કેવા ભયંકર પદાર્થો ઉલ્કાના ખરે છે, ધૂમકેતુના પદાર્થો ખરે છે, પૃથ્વી ઉપર જ આવે ને પૃથ્વીનું ક્યાંય નામો નિશાન ના રહેવાય, પરંતુ બાજુમાં એવો ગુરુ ગ્રહ કર્યો છે કે જે કાંઈ આવે એ ગુરુ ખેંચી લે, અને યુગોથી પૃથ્વીને કશું થતું નથી. ઈશ્વરની રચના, પણ આ બધું ઈશ્વરનું કર્તૃત્વ છે એમ સર્વસામાન્ય આસ્તિક લોકો માને છે. પરંતુ મોટી જે સમજ છે એ છે કે એ જે કોઈ કરતા છે તે આ છે, એ નિષ્ઠા થવી દુષ્કર છે. બાકી તો સૌ કોમનલી કે છે બસ આ તો બધું ભગવાનનું કર્યું થાય છે, આમાં આપણું શું ચાલે. પણ આ જેની ઉપાસના કરું છું એ શ્રીહરિ આ સર્વ આશ્ચર્યોનો કરતા હરતા ધરતા છે એવી દ્રઢ જીવમાં ગાંઠ પડે એ મહત્તમ ઉપયોગી છે. એ આ થતું નથી, બાકી સાંભળવાની મજા આવે. જે વર્ણન કર્યું એ જ પરમ પિતાએ મને તમને બનાવ્યા છે, છતાં ઓળખાતો નથી. દલપતરામ કવિ ટ્રેનમાં મુસાફરી કરતા હતા, અને એ જમાનામાં તમે જાણો છો એ પ્રમાણે ઘણા લોકો દ્વેષીલાઓ, વૈરાગી બાવાઓ ભગવાન સ્વામિનારાયણને મોચી કહેતા કે એનું દૂધ શું, દૂધ કયું, એ તો મોચી છે, અને મોચીને આપણે ન ભજાય, એની કંઠી ન બંધાય, એનો આશ્રય ન કરાય, એ તો હલકું વરણ આમ તેમ. અને એ જમાનો બસ દૂધનું પૂછે, નહીતર પોતાને કઈ ઠેકાણા ન હોય. તે કવિ દલપતરામ બેઠેલા, કપાળમાં સરસ મજાનો ભડકા જેવો તિલક ચાંદલો જોયો, એમાં કોઈ બે ત્રણ જણા હશે બ્રાહ્મણો જેવા, ને બધા આમને જોઈને કીધું, ઓળખ્યા તો નહીં, કીધું કે તમે સ્વામિનારાયણના સત્સંગી? તો કે હા, સ્વામિનારાયણ તો મોચી છે, અને મોચીને તમે ભજો? તો કે તો મને ખબર છે મોચી છે. તમને ખબર છે કે મોચી છે? દલપતરામે કહ્યું કે હા, એ મોચી છે, એ મોચી છે, એ તો મને ખબર છે. પેલા બ્રાહ્મણો કહે કે આજ તમે પહેલ વહેલા મને મળ્યા, અમે ઘણાને કહ્યું તો બધા એમ કે ના નથી, અને તમે જ એક એમના અનુયાયી એવા નીકળ્યા કે એને કહ્યું કે હા મોચી છે, અને બધા તેમ કહે છે બ્રાહ્મણ છે. તો કે ના, બ્રાહ્મણ નથી, એ તો મોચી છે અને મને ખબર છે. તો ખબર છે છતાંય તમે શું કામ એને ભજો છો? ત્યારે દલપતરામે કહ્યું, સાંભળો, ચામડાના પૂતળા રચે છે ચતુરાય કરી, ચામડાના બળદો ને બકરા બનાવે છે, ચામડાની ગાયો ભેંસો શુદ્ધ દૂધ ધોવા દે છે, ચામડાની પોપટો ને રાણીઓ પડાવે છે, ચામડાના હાથી ઘોડા હજારો હજાર જૂના ભાંગી જતા જાય, નવા નીપજ આવે છે, કેવું ચામડાનું કામ કીધું દલપત રામ, એવા મોચીની વિશેષ ભક્તિ મને ભાવે છે. આવો એ મોચી છે, બાકી તમે કહો એવો મોચી. એ નામા વિધાન આવ્યું એટલે પેલા કે કવિરાજ તમે દલપતરામ પોઈતી હતો? કે હા, ફ્યુજ વયો ગયો, બોલો. આગળ મોચી છે, જગત સ્રષ્ટા મોચી છે, આ નિષ્ઠા એ આ છે. અને શ્રીજી મહારાજે કહ્યું કે પૂર્વે જે અનંત આશ્ચર્યો થયા છે, હમણાં થઈ રહ્યા છે, આગળ જે થશે તે સર્વે મને મળ્યા એવા જે આ પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ ભગવાન, એના જ કર્યા થાય છે, પણ બીજા કોઈથી થતા નથી. આ જે નિષ્ઠાની ગાંઠ, ચમત્કારો, પછી એ મંત્રના હોય, તંત્રના હોય, યંત્રના હોય, વિજ્ઞાનના હોય, જાદુના હોય, સિદ્ધાઈના હોય, પ્રાકૃતિક હોય, બૌદ્ધિક હોય, માનસિક હોય, કોઈ પણ ચમત્કાર હોય, પણ એ સર્વ ચમત્કારની પાછળ પ્રેરક બળ તો મારા ઈષ્ટનું છે. આ જે ગાંઠ, એ જ ન હોય તો બુદ્ધિ ફરી જાય. આ બહુ સમજવા જેવું છે. રામકૃષ્ણ પરમહંસ બંગાળમાં એક ભક્તિનું મોજું લઈને ફરે, રામ કૃષ્ણ કાલી બધાની ઉપાસના કરનારો એક પરમહંસ તત્વ, સાક્ષાત્કારી પુરુષ, બહુ આદરણીય પુરુષ. એ એક ન થયા હોત ને તો એ જમાને ખોટ પડત એ બાજુ. અને કેશવચંદ્ર સેન પૂરા નાસ્તિક, એ આવ્યા પરમહંસ પાસે કે મારે આપને સાથે થોડી ઈશ્વર વિષયક વાતો કરવી છે. તમે કહો છો, બધાને શીખાવો છો ભગવાન છે ને ભગવાનની ભક્તિ કરો, એનું ધ્યાન કરો, એની આરાધના કરો તો મોક્ષ છે, સંસારમાં કંઈ નથી. કોણ છે ઈશ્વર? કોણે જોયો? શું છે? પરમહંસજી બાળકની જેમ હસે છે. અને કેશવચંદ્ર સેન મહાવિદ્વાન પંડિત, ધારદાર દલીલો, હકીકતમાં આસ્તિકો પાસે જેટલી દલીલ નથી હોતી એનાથી હજાર ગણી નાસ્તિકો પાસે દલીલ હોય છે. એટલે બૃહસ્પતિ કરતા શુક્રાચાર્ય બુદ્ધિશાળી છે, પણ એ નાસ્તિક છે. એટલે તો બલિ પાસે જવાનો દીધા, એની ધારદાર દલીલો હોય છે. અને કેશવચંદ્ર સેન એક પછી એક, એક પછી એક એવી ઈશ્વર ખંડનની દલીલો કરવા માંડ્યા કે ખરેખર કોઈ બેઠો હોય તો ખરેખર ઈશ્વરની પૂજા છોડી દે, કંઠી કાઢી નાખે. પણ જેમ જેમ કેશવચંદ્ર સેન દલીલો મૂકતા જાય, જોરદાર ખંડન કરતા જાય, અને પરમહંસજી એના ગાલ ઉપર હાથ ફેરવતા જાય, એના પીઠ પાછળ હાથ ફેરે, વાલ કરે, ખડખડાટ હશે, મારા ને તમારા ઈષ્ટનું કોઈ ખંડન કરે તો રાજી થઈ કે કુરાજી થઈ? હા, એને લાફો મારીએ કે આ વાલ કરીએ? અને એટલું ક્લિષ્ટમાં ક્લિષ્ટ શબ્દોથી પણ કેશવચંદ્ર સેન જયારે ખંડન કરતા હતા ત્યારે રામકૃષ્ણ પરમહંસ એને વાલ કરતા હતા. જેમ જેમ બોલે એમ દાઢી હડપચી એમ હાથ ફેરીને કે વાહ વાહ ક્યાં બોલતા હતા. કેશવચંદ ઢીલો પડી ગયો. એ કે મહારાજ, હું તમારા પ્રભુનું ખંડન કરું છું અને તમે આટલા બધા ખુશ થાવ, અજબ છે. તો કે સાંભળ કેશવ, હું તો એટલા માટે ખુશ થાવ છું કે તારામાં રહીને મારો પ્રભુ પોતાના વિપક્ષમાં કેવી ધારધાર દલીલો કરે છે. તારામાં રહીને મારો પ્રભુ કેવું દલીલબદ્ધ, કેવું તર્કબદ્ધ પોતે પોતાના વિપક્ષમાં બોલે છે એ હું જોઈ રહ્યો છું. એને કેશવચંદ્રનું કર્તૃત્વ ન દેખાય, મારો પ્રભુ તારામાં રહીને આ દલીલ બોલે છે, નહીં તો તારી કઈ તાકાત છે? બુદ્ધિ દાય દયાવતે આપણે બોલીએ પણ આ પ્રમાણ છે, આપણે તો તરત એને નમી પડીએ, ભલે એનું વાત ન સ્વીકારીએ પણ એમ થઈ જાય કે ના કેવું પડે. પરમહંસજી એમ કહ્યું કે મારે તો એને ધન્યવાદ આપવા પડે કે જે તારામાં રહીને આવું બોલે છે. આજ મને એમની આવી આવી સુંદર વાતો વિપક્ષની સાંભળવા મળી. હું તો રાહ જોતો હતો કે એના મુખે આવું ક્યારે સંભળાય. તું બોલતો જ નથી, તારી કઈ તાકાત છે? તારાથી એક સાંઠી કોઈ ભાંગે નહીં. એ તાણે ખબર પડે. કોઈ સરસ મજાની વીણા બજાવતો હોય તો આપણે દોડીને કાર્યક્રમ પૂરો થાય પછી અભિનંદન કોને આપવા જાય? વીણાને કે વીણા વગાડનારને? કે પછી વીણા પાસે બેસીને એને કઈ થેન્ક યુ લોર્ડ ઓફ થેન્ક યુ? બહુ બજાવનારને આપણે વળગીએ કે વાહ ક્યાં બજાયા, ક્યાં બજાયા. એમ સંતની દ્રષ્ટિ એ છે કે ક્યાંય આશ્ચર્ય દેખે તો એ પોતાના માલિકને આભાર આપે છે, વાહ વાહ તું કેવું રહીને બજાવે છે, આ તો બધા વાજિંત્રો છે, આ તો બધા પૂતળા છે, આની કઈ તાકાત છે? પરમાત્માનું કર્તૃત્વ છે. એટલે એવી કર્તૃત્વની દ્રઢ નિષ્ઠા હોય તો ચિત્ત અનન્ય ભાવથી શરણમાં રહે, નહીતર જ્યાં ત્યાં ડોલી જાય. જરાક ચમત્કાર જોવે એને આશરે થઈ જાય, દેવી દેવતાઓનો ચમત્કાર જુએ એટલે તો નિષ્ઠા ના આવે. એટલે પાયાની વાત છે, સર્વે આશ્ચર્યનો કરતા તો મારો નાથ છે, બીજા કોઈથી કર્યું કંઈ થતું નથી. વડોદરામાં નારૂપંત નાના એકાંતિક ભક્ત થયા. એનો એકનો એક દીકરો બાપુ એ બીમાર પડ્યો, ઔષધ કરી સારો ન થયો. રાત પડી છે, પતિ ને પત્ની દીકરાને ખાટલે બેઠા છે અને છોકરાના છેલ્લા શ્વાસ ગણાય છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો ભજન ખૂબ કરતા હતા, પણ આજ એકનો એક દીકરો આજ મોતને બિછાને. એમની મા હતી ને, એને એમ થયું, કરે રે દીકરો ચાલ્યો, મારા દીકરાને કોણ ઉગારે. માતાજીનું સ્મરણ કરવા માંડ્યું, હે માં અમે તારા છોરુડા છે, અમુક બાધા રાખી, મારા દીકરાને બેઠો કર. અને એને માતાજીના હ્રીમ ક્લીમ જે આપણે કહેતા એ મંત્રો જપવા માંડ્યા. જ્યાં મંત્રોનો જપ કર્યો અને માતાજીનું સ્મરણ કર્યું, ઓરડામાં સડાક વીજળી થઈને પ્રકાશ થયો અને ત્રણ છોગલા વાળાના હાથમાં છડી લઈને સહજાનંદ સ્વામી પધાર્યા. જોઈને સામે કહ્યું, માં તને જેટલા દેવી દેવતાઓના નામ આવડતા હોય ને બધાના જપ કરી લે, હું તારા દીકરાને લેવા આવ્યો છું. બ્રહ્માંડમાં કોઈની તાકાત હોય તો તારા દીકરાને રોકી લે, કરી લે જપ. જો આ બ્રહ્માંડમાં કોઈનું કર્યું થતું હોય તો તું તેને જેને સંભાળવા એને સંભાળી લે, હું સામે બેઠો છું અને તું કહે કે મેં સંભાળી લીધા છે, હું આને લઈને ચાલ્યો છું. દારૂપંત નાનાને માને એમના પત્નીને ભૂલ ઓળખાણી કરે, મહારાજ જનીનનો જીવ હતો એટલે મારાથી આવી અકળામણમાં પ્રાર્થના થઈ ગઈ, મહારાજ તમારું કર્યું થાય છે, બીજા કોઈનું કર્યું થતું નથી. રોઈ પડ્યા, મહારાજ અમે રાજી છીએ, છોકરાનું આયુષ્ય પૂરું થયું હશે તો તમે સુખેથી તમારા ધામમાં લઈ જાઓ, અમે રાજી છીએ. મંજૂરી આપીને દિલગીર થયા. સાથે સંતો હતા, એમણે કીધું, મહારાજ સંસારીને દીકરો ન હોય ને તો દુઃખ બહુ હોય, હશે ભૂલ છે, તમારે આશરે છે ને એને રાજી રાખો. સંતોની વિનંતી મહારાજે માની. નિષ્કુળાનંદ સ્વામી નોંધે છે, સારું તમે કહો છો આયુષ્ય નથી પણ આયુષ્ય આપીએ છીએ, જાઓ અને એકાંતિક ભક્ત થઈને સત્સંગની સેવા કરશે, જાઓ. મહારાજ તેજો મંડળમાં અદ્રશ્ય થઈ. બે વાત જોયા જેવી મળીને, એક તો સંતો અરે લાગવગ રાખવી, ઘણાને શું પોતાનું બળ હોય છે, અમે ભજન કરશું એટલે તરી જશું, જળ ભરત જેવાય તરી નથી શક્યા, સત્સંગની ખોટ પડે છે. અખંડ મૂર્તિ દેખાતી હોય તો સાધુ ને બ્રહ્મચારી એમાં હેત રાખજો, ક્યાંક જોડાયા હશો ને. જીવના સાધન શું, જે પૂર્ણ થયા છે એની સાથે જીવ જોડ્યો હશે તો એ ભગવાનને દલીલ કરશે, એડવોકેટ છે કે મહારાજ ગમે તેમ હશે. એનું ગુરુ તો ત્યાં સુધી કરુણાળુ હોય છે કે મહારાજ એની ભૂલ છે ને એનું પ્રાયશ્ચિત હું કરી લઈશ, પણ તમે એને સુખે લઈ જાઓ, એને મારી સેવા કરી છે, એને સત્સંગની સેવા કરી. ત્યારે ઘણા એને ફાંકા હોય છે, અમારા સાધનોથી મેં તરી જઈશ, કોઈ તર્યાનો દાખલો નથી. એટલે મહારાજ કહે છે અમે સત્સંગથી વશ થઈએ છીએ. અને આજના આ બધા સત્સંગના ધ્યાનના ભજનના બધા મોઢા જોતા શું પોતાના બળથી તરી જાય એવા કેટલા મળે, જોડાણથી તરી જાય. જોગી સ્વામી નજરે જોયેલો એક પ્રસંગ કયો છે કે કોઈને કહેતા નહીં એટલે નામ સ્થળ ઠામ હું તમને નહીં કહું. મંદિર હતું આપણું, સત્સંગના મંદિરો, એમાં એક મંદિરે જોગી સ્વામી રાતના સૂતા હતા, માળા કરતા હતા. રાતના 12 વાગ્યા હશે અને આકાશમાંથી યમદૂત ઉતર્યા. સ્વામી કે માળા આ મંદિરમાં અને જમદૂત અહીં બધા સત્સંગી સાધુ બ્રહ્મચારી હોય, અહીં ક્યાંથી? સ્વામી કે હું જોયા કરું બેઠો બેઠો ખેલ, બોલો. પણ એક બ્રહ્મચારી સુતા હતા એનો જીવ લેવા માટે યમદૂત આવેલા. કઈ ભૂલ થઈ છે, કઈક એવો અપરાધ હશે. બ્રહ્મચારી થી રાડ પડાવી હતી. પણ એ જ વખતે ગુણાતીતાનંદ સ્વામી આકાશમાંથી તેજ વલયમાંથી ઉતર્યા અને આ જોરદાર હાંકોટો માર્યો, જમદૂત મૂકીને ભાગી ગયા. અને યમના કાળના પાશમાંથી એને છોડાવી દીધા. એટલે પૂછ્યું એનું કારણ શું, તો કે એની ભૂલ તો હતી પણ અમારામાં હેત અત્યંત હતું ને હેતને પ્રભાવે અમે આવ્યા છીએ. આ જોડાણનું કામ છે. અને બીજું કે જો ચિત્તમાં કર્તૃત્વનો ભાવ દ્રઢ નહોતો તો અનન્ય શરણાગતિ ન ટકે. બીજા દેવી દેવતાઓનું શરણ્ય થઈ જાય. એટલે સર્વ કર્તૃત્વ તો મારા ઈષ્ટનું છે એવો જ્યારે દ્રઢ હૃદયમાં ભાવ દ્રઢ થાય ત્યારે અનન્ય શરણાગતિ પેદા થાય. આ એક પાયાની સમજ. બીજી વાત, કર્તૃત્વ ભગવાનના સ્વરૂપમાં દ્રઢ થાય ને તો એક તો અનન્ય ભાવ, એ સિવાય એને કોઈનો ભાર પડે નહીં. આદર જરૂર, પૂજન કરવાના અવસરે પૂજન કરે, પણ ભાર તો એક એને પુરુષોત્તમ નો રહે. બધા દીધું ઐશ્વર્ય ભોગવે છે પણ મારા માલિક આનું દીધું ભોગવે છે. બીજા દેવી દેવતાઓનું શું સામર્થ્ય છે પુરુષોત્તમ નારાયણ આગળ? પણ એ તો વિપત તાણે ખબર પડે ભાઈ, જ્યારે સંકટ પડે ત્યારે સમજણની કસોટી થાય. સુખ હોય ને ત્યારે મિત્ર ન હોય ને સગા સંબંધી હોય ને એ તો આપણી નજીક આવે, પણ દુઃખ આવે ને ત્યારે બધા ભાગે. અને ત્યારે ખરેખર દુઃખમાં એની ખબર પડે કે કોણ આપણું છે. એમ દુઃખ આવે ત્યારે આપણને ખબર પડે કે આપણે ભગવાનના કેટલા છે. એટલે દુઃખ તો કસોટી છે, પેપર છે, એક્ઝામિનેશન છે. દુઃખથી ડરાય નહીં, આપણું પાત્રત્વ નિર્મે છે. તો એક અનન્ય ભાવ. બીજી વાત, ક્યારે સાતત્યથી ભગવાન ભજાય? કે જેને આવું કર્તૃત્વ દ્રઢ થયું હોય એ હંમેશા નચિંત થઈ જાય. કર્યું કોનું થાય છે ભાઈ? જ્યારે બીજાનું કોઈનું કર્યું થતું હોય, કાળ કર્મ માયા કે ભૂત પ્રાણી આદિ કોઈ, તો ચિંતા રાખવાની જરૂર રહે. પણ જ્યારે જેનું જ કર્યું થાય છે ને એનો જ હું આશ્રિત છું, મારે શું છે? જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. જે જેટલો અંદરથી નચિંત એટલો અનન્ય શરણાગત છે. અને ચિંતાનું જાળું જો છે તો સમજવાનું કે એને ભગવાનનું કર્તૃત્વ સમજાયું નથી. જેટલું પરમાત્માનું ચિંતન વધે એટલી ચિંતા ઘટે, અને જેટલી ચિંતા વધે એટલું ચિંતન ઘટે. અવ નહીં ને સોંપ દિયા ઈસ જીવન કા સબ ભાર તુમારે હાથો. સંભાલો. નરસિંહે તો શું કરે, મારે શું છે? બીજા કોઈનું કર્યું થતું નથી, તારું કર્યું થાય છે. મહાભારતનું યુદ્ધ ચાલતું ને, ભીષ્મ દાદાએ 10મા દિવસની રાત્રે પ્રતિજ્ઞા કરી કે કાલ સવારનો સૂર્યોદય ઉદય દુર્યોધનના મેણા માર્યા કે તમે ખાવ છો અમારું અને તમે પાંડવ પક્ષે હેત રાખો છો અને તમે યુદ્ધનો કોઈ છેડો દેખાડતા નથી. ત્યારે ભીષ્મ દાદાએ કહ્યું કે દુર્યોધન, હું તો ભાવથી લડું છું પણ તને ખબર નથી કે આ કેમ બને છે. કૃષ્ણ હોય એ કોની તાકાત છે? પણ જ્યાં હું પ્રતિજ્ઞા કરું છું કે કાલ સવારનો સૂર્યોદય થાય ને સૂર્ય આથમે ત્યાં સુધીમાં ન પાંડવી પૃથ્વી કરું, અને કાં હું નહીં ને કાં તે નહીં. અને કૌરવ નાચી ઉઠ્યા છે કે કાલનો દિવસ ટેસ્ટ મેચનો છેલ્લો દિવસ છે. સિરીઝ જીતે છે કે જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ જાગી ગયા, ચિંતામાં પડી ગયા, ઉભા થઈને દોડ્યા કે અર્જુનને કોઈ ખબર કરી કે નહીં. અર્જુનની છાવણીમાં ગયા તો અર્જુન ઘસઘસાટ ઊંઘતો હતો. ભગવાન કૃષ્ણ એને હલાવ્યો, પાર્થ ગુડાકેશ પૃથુનંદન બેઠો થા, જાગ્યા. અરે મહારાજ, તને કઈ ખબર છે? હા મને ખબર છે, ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી, મને ખબર છે. તો તને ઊંઘ કેમ આવે છે? તમે જાગો છો એટલે હું તો છું, બે જણા શું કામ ઊંઘ ખરાબ કરવી? તમે જાગતા હો તો હું આરામથી શું. આ નચિંતતા છે. ભગવાન બેઠો છે, એ ધણી છે, પણ એ ગાંઠ ન વળે ત્યાં સુધી ન થાય હો. એ કહેવું સાંભળી લેવું બરાબર છે, બાકી ચિંતાનું જાળું તૂટતું નથી. આ વેપારનું શું થશે, નાનું શું થશે, હોલડમાં શું થાય, કોમીમાં હું થાય, બાદરે સરો મારી દે. હવે આવ્યા તો છે રવિવારની કથા સાંભળવા, પણ પાછું ત્યાં પોગા જ ખરું ને, કઠણ છે. આ બિઝનેસ હાલતા નથી, શું થશે, બહુ ચિંતા છે. બિરબલ ફરવા નીકળ્યો હતો, એને એક અદભુત જોયું. ઘોડા ઉપર એક જણો બેઠેલો ને પાછો એના માથા ઉપર ઘાસનો પૂળો. બિરબલ કે આ નવી નવાય, નહીતર તો માણસ શું ઘોડા ઉપર બેસે અને ઘાસનો પૂળો આગળ મૂકી દે. આ તો માથે ઘોડા માથે બેઠો ને ઘાસનો પૂળો માથે ઉપાડે. બિરબલ કે ભાઈ, એ આમાં કંઈક રહસ્ય છે, તમે આમ શા માટે બેઠા છો? કેમ, હું વ્યવસ્થિત બેઠો છું, સાચી રીતે બેઠો છું, એકવાર તમે ઘોડા ઉપર બેઠા છો તો પછી તમે પૂળો તમારા માથા ઉપર શા માટે મૂક્યો છે? તો કે મૂરખ લાગે છે. બિરબલ ને કે મૂરખ લાગે છે, મારા ઘોડા અમે નથી જોતો, ઘોડો કેટલો દુબળો છે, હવે એના ઉપર ભારો મૂકું તો એ પડી ન જાય, મરી ન જાય. બિરબલ કે હોય ધડે ના, આ તો મૂરખ નો સરદાર છે. ભારો કોના માથે છે? ઘોડા માથે જ છે. એમ ભગવાન જ આ બધું ચલાવે છે, કઈ કોઈ કરી શકે એમ નથી. મારી મરજી વિનારે કોઈથી તરણું નવ તોડાય, પણ આપણને એમ છે કે એ તો અમારું કર્યું થાય એટલે આપણે તરણું નવ તોડાય એમ બોલીએ, પણ આખું થળ હલાવીએ ઉભા ઉભા. એટલે ચિંતાનો, વ્યવહારનો, કુટુંબનો, પરિવારનો, આખા મલકની ચિંતાનો ભારો છે એ આપણે માથે જ રાખીને ફરીએ, અને જ્યાં સુધી આ ચિંતાઓથી અકળાયેલું ચિત્ત હોય એ પરમાત્માનું ચિંતન કરી શકે નહીં. ભજનારા જે સંતો અને ભક્તો થયા છે એમણે કોઈ ચિંતા કરી નથી, એમણે તો એક તારો લીધો છે ને બેઠા છે ને ધૂમથી પ્રભુને ભજ્યા છે. તો એક તો કર્તૃત્વ મારા નાથનું, અને સત્તાધીશ મળે એની સૌ આરતી ઉતારે. બોલો તો, જો સમજાય કે આજ સર્વ સત્તાધીશ છે તો એને કોણ છોડે? સમજાય તો ન છોડે. ભગવાન ભજવાની ઈચ્છા છે ને, પણ સમજણમાં કચાશ છે. ઓળખાઈ જાય કે આમનું કર્યું સર્વે થાય છે તો એને વળગે. એનું દીધેલું બીજા પાસે હોય છે, બાકી આના સિવાય આપેલું કોઈની પાસે હોતું નથી, તો કોઈના આમના શરણને મૂકીને જાય નહીં. અને ત્રીજું, એવો બેઠો હોય ધણી સાહેબ સરીખા શેઠિયા બસે નગર કે માહી, ઉનકું કહા ધન કી કમી, જિંદગી ઊંડી ફીરે નવખંડ માહી, બેસે આરામ નચિંત થઈને જીવે. પછી વાત જે કહી તે એ વળી, જે એમ સમજે, જે ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખે, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરે, ચાહે કોઈ હાથીએ બેસાડે ને ચાહે કોઈ નાકકાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સંભાવ છે. તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે, તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે એવી જીતના જે અનંત ગુણે યુક્ત ભક્ત તેના હૃદયમાં ભગવાનનો નિવાસ થાય છે. ત્રણ વાત બતાવી, સ્ત્રી, ધન અને માનાપમાં. આ ત્રણમાં જે વિક્ષિપ્ત નથી થતો એ ભજન કરી શકે. સ્ત્રી એટલે વિષયો માત્ર, ધન એટલે પદાર્થ માત્ર, સોનું જ નહીં પદાર્થ માત્ર, માનાપમાન એટલે અહંતા અને મમતા. આ ત્રણ પ્રસંગોમાં જેનું ચિત્ત વિક્ષેપ ન પામે તે ભજન કરે. ભગવાન ભજવાની ઈચ્છા છે? હા છે. નથી ભજાતા તો આમાં ક્યાંક ત્રણમાં ડખો હશે, ગમે ત્યાં ફસાયું હશે ચિત્ત, નહીતર પ્રભુ ભજન થાય થાય ને થાય. કાં તો સ્ત્રીયાદિક વિષયોમાં અટવાયું હશે, કાં તો ધનની પાછળ લુબ્ધ હશે, અને કાં તો માનાપમાનથી ઉદ્વિગ્ન અથવા સુખ દુઃખેથી રંજિત હશે. મન કાં તો ટાઢું થાય, મન કાં તો ઊનું થાય, તો પ્રભુ ક્યાંથી ભજે? માટે જે આ બધાથી પર થયો તે પ્રભુ ભજે, અને એવી રીતે પ્રભુ ભજનારાના ભગવાન હૃદયમાં વસે છે, અખંડ નિવાસ કરીને વસે છે. હવે જોજો એનો અર્થ શું થયો. જેના હૃદયમાં ભગવાન અખંડ વસે છે એનો અર્થ શું થયો? એને ભગવાનને કોઈ જ અંતર નથી. એ સંત, સંત એટલે કોણ? કે જેને અખંડ ભગવાનની સાથે જોડાણ છે, અખંડ ભગવાનને ધારણ કરી રાખ્યા છે, ક્ષણ પણ જે એનાથી જુદા નથી, એ સંતનું રૂપ છે. ગુણાતીતાનંદ સ્વામી કે આંખનું મટકું મારે એટલી વાર પણ અમે ભગવાનની મૂર્તિને ભૂલતા નથી, અને જો ભૂલીએ તો તાળવું ફાટી જાય. આ સંત છે. એટલે હવે હું તમને એક બીજી વાત કરું છું, અને એ આમાંથી તારવવી કઠણ છે. તમે વચનામૃતનો પ્રારંભ જોશો ને તો શ્રીજી મહારાજ સૂર્યોદય પહેલા સામે ચાલીને સંતોના નિવાસે ગયા છે, અને કેવળ સંતોની સભા છે, કોઈ ગૃહસ્થ હરિભક્ત નથી. એનો અર્થ છે કે કોઈ ગ્રહસ્થો આવે એ પહેલા મારે મારા વહાલા સંતોને કંઈક હિત વચનો કહેવા છે, અને સંતોને કંઈક હિત વચનો, અમૃત વચનો કહેવા માટે પોતે સામે ચાલીને સૂર્ય ઉગ્યા પહેલા આવીને સંતોને નિવાસસ્થાને સામે ચાલીને ગયા છે, અને સંતોને બેઠા છે, સભા છે. હવે તમે સ્વાભાવિકપણે આ મુદ્દો હાથમાં રાખો એટલે તમને સમજાઈ જશે કે સ્વાભાવિક છે કે એ સભામાં સંત લક્ષી જ વાત થાય, કે મારા સંતો કેવા હોય, મારા સંતોની સ્થિતિ કેવી હોય, એની નિષ્ઠા કેવી હોય, એની સમજ કેવી હોય, સાચા સંતનું સ્વરૂપ શું હોય, સાચા સંતનું લક્ષણ શું હોય એ જ વાત કહે. અને એ જ વાત કહી છે આ સંપૂર્ણ વચનામૃતમાં કે સંત કોને કહે. પરંતુ આ બધી વાતનો શરૂઆત કરતા પહેલા, મૂળ વાત કહેતા પહેલા, નાસિકાગ્ર સામે દ્રષ્ટિ રાખીને અર્ધ ઘડી સુધી વિચારતા રહ્યા છે. શા માટે? સાંભળો, ભગવાનને ભજવાની તો તમને સર્વને ઈચ્છા છે, એટલે તો અહીંયા આવ્યા છો. સામે જોઈને બોલે છે, ધારી લ્યો સભા, સામે જોઈને બોલે છે, તમારે ભગવાન ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. એ સમજણ શું છે? કે જેની આ પૃથ્વી રાખી સ્થિર રહે છે, ડોલાવી ડોલે છે, તારામંડળ રાખ્યું જેનું અધર રહ્યું છે, આકાશમાં ગાજવીજ થાય છે, સમુદ્ર મર્યાદા વગરનો, પાળ વગરનો સમુદ્ર મર્યાદામાં રહે છે, એવા અનંત જે કોઈ આશ્ચર્ય છે તે મને મળ્યા એવા પ્રગટ ભગવાન તે વતે જ થાય છે. આવી જે સમજણની નિષ્ઠા, મતલબ પરોક્ષ નિષ્ઠા છૂટે અને પ્રત્યક્ષ નિષ્ઠા દ્રઢ થાય. આ પાયો હું સામે બેઠો છું. જ્યાં જ્યાં પોતાની ઓળખાણ કરાવવાની વાત આવી છે ત્યાં ત્યાં તમે વચનામૃતમાં માર્ક કરજો. મહારાજ અમુક સમય સુધી સ્થિર રહીને વિચાર મગ્ન થઈ ગયા છે, અને પછી ધીમેથી કહ્યું છે, એવી સરસ ટકોર કરી, નહીતર બધાનો સ્વભાવ હોય છે હંમેશા પરોક્ષમાં દોડવાની, નજર સામે કંઈ ન દેખાય, સામે પડ્યું હોય એનો મહિમા જ ન હોય. દૂર દૂર સુખ દેખાય, સુખ પગ તળે હોય નજરમાં નહીં આવે. અત્યારે મારે ને તમારે કઈ દુઃખ છે? દુઃખના ડાભ ઉગ્યા છે, પગમાં કપાસિયા નથી, માથે તડકો નથી, પેટમાં પીડા નથી, છતાંય સુખ દૂર દૂર દેખાશે, અહીંયા નહીં દેખાય. હંમેશા ચિત્ત પરોક્ષમાં રમે છે, પ્રત્યક્ષમાં નથી હોતું. તમારા ઘરમાં કઈ દુઃખ છે, છતાં નજર સામે જે સુખ હશે એ નહીં દેખાય. પારકે ભાણે મોટો લાગે, સામે બેઠા છે ને ઓળખો, એ નિષ્ઠા છે, પાયો છે. એ પ્રત્યક્ષ નિષ્ઠાની વાત કરીને એક પછી મહારાજે સંતની જે લક્ષણા અને એનો મહિમા, એની મોટાઈ, એની વાત જે ખૂબીથી કરી છે એ અદભુત છે. શું સંતોએ, નહીતર બારસ નો દિવસ છે, એકાદશીના ઉપવાસ હોય, બારસના પારણાનો ટાઈમ હોય, અને આપણે પારણાના વખતે કેવા ચિત્તથી ભગવાનની કથા સાંભળીએ. સંતો એક તાન છે, અમૃત પીએ છે. મહારાજ કહો, અમારે શું, અમારા જીવનમાં શું? તો પ્રત્યક્ષ નિષ્ઠા એક. સિદ્ધાનંદ સ્વામી લક્ષ્મીવાડીએથી આવ્યા. એક દિવસની ઘટના, હાથમાં સરસ મજાના ગુલાબના પુષ્પ. મહારાજ સવારની પ્રાતઃ વિધિમાં વિષ્ણુ પૂજન કરે, બાલમુકુંદ પૂજન કરે, એટલે સિદ્ધાનંદ સ્વામી ગુલાબના પુષ્પો મહારાજને કહ્યું, લો મહારાજ આ પુષ્પો. મહારાજ કે ત્યાં ચડાવી દો ને. મહારાજ, ના તમે લ્યો, પણ મારે ત્યાં જ ચડાવવાના છે ઠાકોરજીને. તમે ઠાકોરજીને પુષ્પો ચડાવી દો. ના મહારાજ તમે લ્યો. મહારાજના હાથમાં પુષ્પો મૂક્યા, મૂકતા મૂકતા મહારાજે હાથમાં લેતા લેતા પૂછ્યું, સિદ્ધાનંદ આવી અવળાઈ કેમ, અમારું કયું કેમ ન માન્યું? મહારાજ તમારું જ કયું માનું છું એટલે તો આમ કરું છું, પરોક્ષની બહુ પૂજા કરી, મને પ્રત્યક્ષની કરવા દો ને. હવે તમારે જેને ચડાવો એને ચડાવી દો, આ સામે બેઠા છો તો એને જ ફૂલ ચડાવી દો, પછી તમારે જેને ચડાવો એને ચડાવો. કોને સૂજે આ પ્રત્યક્ષ નિષ્ઠાની ગાંઠ? બીજી વાત, કર્તૃત્વ તો મારું કર્યું થાય છે. આપણે કહે છે અને ઓરડાના પદ બોલતા હોઈએ, મારી મારે દેવી બરાબર, પણ મનાય નહીં હો ટાણે. અને આ જે વાતો છે ને બહુ ઊંચી છે, ઊંચી એટલે ઊંચા સંતની વાતો છે, ઊંચું સંતત્વ. એ અખંડાનંદ સ્વામી જંગલમાંથી પસાર થતા હતા અને સામે ચાર વાઘ આવ્યા અને અખંડાનંદ સ્વામીને ઘેરી લીધા, સામે પંજા ઉઠાવ્યા, ત્યારે એમ જ ઉભા રહ્યા. એ આનું થોડું કર્યું થાય છે, કર્યું તો મારા પ્રભુનું થાય, સ્વામિનારાયણનું કર્યું થાય, આનું કર્યું થોડું થાય. આપણે શું કહી, એ થાય ખરું પણ અત્યારે ન થાય. જો જુઓ, છે સમજણ છે, સમર્પણ નથી. કાળ કર્મ માયા ભૂત પ્રાણી આદિકનું કર્તૃત્વ મારા તમારા ઉપર ચાલે છે, શું કામ? બહુ સાદો તમને દાખલો આપું. તમે કોઈ દિવસ વોકમેન એટલે જે કેસેટ પ્લેયર છે નાનું આવે ચલાવ્યું છે? હા ચલાવ્યું છે. એમાં આપણે બેટરી ફિલઅપ કરીએ ને, ડબલ એ બેટરી નાખીએ, બે સેલ નાખીએ, પછી કેસેટ ચલાવીએ, બરાબર છે. પણ એ જ વખતે તમે એસી પાવર એટલે ઇલેક્ટ્રિકનું એડેપ્ટર લગાડી 6 વોલ્ટનું 3 વોલ્ટનું લઈને તમે એમાં પિન નાખો એસી પાવરનું, એટલે કેસેટ પ્લેયર ચાલુ જ થાય, પણ બેટરી સોર્સ કપાઈ જાય. નહીં તો ચાલુ શેના ઉપર હતું? બોલો શેના ઉપર હતું? પણ તમે જેવો એસી પાવર આપો એટલે પેલો કોન્ટેક્ટ કપાઈ જાય. એમ પરમાત્માનું કર્તૃત્વ જો સમર્પણ ભાવે કોન્ટેક્ટ થાય તો કાળ કર્મ માયાની બેટરીનો કોન્ટેક્ટ ડૂલ. બાકી તમે છેડો અડાડી રાખ્યો હોય પણ પાવર ન આપો તો કાળ કર્મ માયા, મને તમને તો સિંહ ભરખી જ જાય, કારણ કે આપણે કોન્ટેક્ટ અડાડ્યો નથી. એટલે પ્રકૃતિ એની સેવામાં હાજર થઈ જાય. આ કોન્ટેક્ટ નથી થતો ને એટલે આ બધું લુઝિંગ છે. એટલે બેટરી બળે છે, એટલે કાળકર્મમાં એનો હુકમ છે, એટલે પ્રારબ્ધ કામ કરે છે. એટલે આપણે સિંહ સામે આવતો હોય, એક દરબાર બેઠેલા, પાંચ હમીલિયા બેઠેલા, એમાં આમ જાળીમાં સિંહ દેખાડો, એટલે કોઈ કીધું દરબાર બાબુ સિંહ આવ્યો. હવે હું બેઠો છું ને, બાપુ તમે બેઠા હો પણ એ સિંહ સિંહ એમ, હું કઈ જેવો તેવો છું, વાંગી નાખું. કહે બાપુ તમે ભાંગી નાખો પણ પાપડ ભાંગી નાખો, પણ આ સિંહ છે. ત્યાં તો સિંહ નજીક આવ્યો. બાપુ આમ જો આવ્યો. બાપુ કે હવે હું બેઠો છું ને ગભરાય છે, મૂરત છે મારી સાથી છે, બેઠો છો ગામ ધણી દરબાર સિક્કા પડે મોજો ના મના, તું ડરે છે બેસ બેસ. પણ બાપુ આ આવ્યો એ ત્યાં ત્યાં ઉભો રહી જા. સિંહ તો પાછો સામે આવ્યો. હું તને કઉ છું ત્યાં ત્યાં રહી જા બાપુ, આ અરે ઉભો રહી જા ત્યાં ત્યાં. ત્યાં તો સિંહ થોડેક જ રહ્યો. બાપુ કે એલા ભાગજો, આ તો બેરો લાગે છે. અને જે ભાગ્યા છે ભાઈ, સમજણ તો શુક્રાચાર્યને પણ હતી, પણ સમર્પણ ન થયું બલિ મહારાજની જેમ. એમ સમજણ તો મને તમને છે, કર્યું તો સ્વામિનારાયણનું થાય છે, પણ સમર્પણ થતું નથી, એટલે બેટરીનો પાવર કટ થતો નથી. તમે એવી કલ્પના કરી શકો, ઘોર જંગલમાં ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી ચાલ્યા જતા હોય તો પશુ વન્ય પશુઓથી ડરે, પ્રકૃતિ સેવામાં હાજર થઈ જાય. આ ઊંચા સંતત્વની વાત છે. કર્તૃત્વ કોનું થાય છે? એમ જ ઉભા રહ્યા અખંડાનંદ સ્વામી ને સિંહ હતા એ પ્રદક્ષિણા કરી કાલ સવારનો દાખલો જંગલમાં અલોપ થઈ ગયો. ધાર્યું તો મારા ધણીનું થાય. માટે સંતો તમે દેશ વિદેશમાં મને મારા અર્થે વિચરો છો, પણ ધ્યાન રાખો, કર્યું મારું થાય છે, કરું મારું થાય છે. નિષ્ફેકર થઈને જાઓ, વિચરો. અજ્ઞાની જીવોને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપો. બીજી વાત, ચાહે કોઈ મારા ઉપર ધૂળ નાખે, ચાહે ગમે તેવું અપમાન કરે, ચાહે મને હાથે બેસાડે, ચાહે મારા નાકકાન કાપીને ગધેડે બેસાડે, એમાં સમભાવ છે. માનાપમાનમાં જેની સ્થિર બુદ્ધિ. ત્રણ પ્રકારના લોકો દેખાય છે. એક, ધ્યાનથી સાંભળો, સુખના પ્રસંગે સુખી થાય, દુઃખના પ્રસંગે દુઃખી થાય. સુખના પ્રસંગ હોય તો સુખી થાય, દુઃખનો પ્રસંગ આવે તો દુઃખી થાય, એ સંસારી છે, એ રાગી છે. બીજો પ્રકાર એવો છે કે સુખના પ્રસંગમાં દુઃખી થાય, ઉલટું, અને દુઃખના પ્રસંગમાં સુખી થાય, એ વિરાગી છે. એને તમે સારું ભોજન આપો, એને તમે સન્માન આપો, એને સારા વસ્ત્રો આપો, એને ધન મિલકત આપો, એને સારા સગવડતા આપો, તો દુઃખી થાય, સુખમાં દુઃખી થાય, એ વિરાગી. અને દુઃખ પડે, અપમાન કરો, મારપીટ કરો, નાચે, એ વિરાગી છે. પરંતુ સુખમાં સુખી કે દુઃખી ન થાય, અને દુઃખમાં પણ સુખી કે દુઃખી ન થાય, એ વિતરાગી છે. એ વડોદરામાં નિષ્કુળાનંદ સ્વામી કે દૂધપાક નહીં અને દૂધના દેગડા ઠલવાય, હું દૂધપાક ન લઉં, એ વિરાગી છે. અને ગોપાલાનંદ સ્વામી વિતરાગી છે, એનાથી પર છે, ઉપર ભાવથી પર છે. એક સાધુ હતા, એક ગામમાં નિવાસ કરે, બહુ પ્રતિષ્ઠા, ભગવાન જેવી. એને પૂછીને પાણી પીવું એમ કહો તો ચાલે, એવો પૂજનીય આદરણીય ઓલિયો સાધુ. એક દિવસની ભાઈ ઘટના બની, એક કોઈ કુંવારી છોકરીને ત્યાં બાળકનો જન્મ થયો. કુટુંબીઓએ કીધું આ પાપ, એનો બાપ કોણ છે? જવાબ આપ. પેલી છોકરીએ એમ કહ્યું, સાચું નામ નહીં આપ્યું, અને પેલા સાધુનું નામ આપ્યું કે પેલા સાધુ છે એની સાથેના વ્યવહારથી મને આ બાળકનો જન્મ થયો છે. કારણ કે એને જેની સાથે હશે સંબંધ એને બચાવવા માટે એને આ સાધુનું નામ દીધું. અને ભાઈ કુટુંબીઓ પરિવારો જાણીતા ઓળખીતા બધા લાકડીઓ ધોકા લઈ આવ્યા એની ઝૂંપડીએ, સાધુને માર્યો, હરામી બદમાશ ધોખેબાજ કપટી કુટિલ લંપટ આખા ગામને છેતરનાર, આ પાપ કરે છે, આ ધંધા કરે છે, આવી રીતે છોકરાનો જન્મ, આ રાજ તારો છોકરો તારી પાસે. ખોળામાં છોકરું નાનું નાખી અને ચાલતા થયા સાધુ એટલું જ બોલ્યા, એમ કે? અને સાધુ એ છોકરાના લાલન પાલનમાં ડૂબી ગયા. ક્યાંથી દૂધ લાવે એને પીવડાવે, છોકરાને મોટું કરે. આ છોકરો તમારું છે, છોકરાનો બાપ તમે છો, આ પાપના બાપ તમે છો. છોકરો નાખીને ચાલ્યા, શું બોલ્યા? એમ કે? એક શબ્દ નહીં, એમ કે? કેટલું સરળ, કોણ કરી શકે? વિતરાગીનું કામ છે, વૈરાગીનું કામ નથી. આ વિતરાગીનું કામ છે. એમ કે? રાખી લીધું બાળક, દલીલ પણ નહીં. વરસ દાડો થયો પણ છોકરીને અંદર પેટમાં બળતરા લાગી કે મેં એક નિર્દોષ સાધુને આવી રીતે કલંકિત કર્યા. પરિવારમાં રડતા રડતા એક વરસ પછી વાત કરી કે સાધુ નિર્દોષ છે, સાચો દોષિત બીજો વ્યક્તિ છે, એ તો મહાપવિત્ર પુરુષ છે. ફરીથી કુટુંબીઓ વેળા થયા, ભોજન પ્રસાદના પડા લીધા, ગુલાબના ફૂલના મોગરાના હાર લીધા અને આવ્યા એમની ઝૂંપડી, દંડવત કર્યા અને રડવા માંડ્યા કે મહારાજ અમે તમને ઓળખી ન શક્યા, અમારી દીકરી ખોટું બોલી, અમને માફ કરો, ક્ષમા કરો, અપરાધ ક્ષમા કરો, આશીર્વાદ આપો, અમારા ઉપર પ્રસન્ન થાઓ, અમારા ગુના કરોડ કરોડ માફ કરો, અને આ બાળક તમારું નથી, એ બાળક તો બીજાનું છે, આ બાળક તમે અમને પાછું આપો. એ બાળક પેલાના હાથમાં મૂક્યું અને સાધુ એમ બોલ્યા, એમ કે? ચાલ્યા કે? આ વિતરાગી છે. જે દિવસે નાખી ગયા તે દિવસે એમ કે? લઈ ગયા તો પણ એમ કે? સાધુ એની મસ્તીમાં હતા. આ આ આ ઉત્તમ જે સંતત્વની ભૂમિ છે એ છે. સભા બેઠેલી દાદાના દરબારમાં અને મહારાજ બધા મંડળોને દેશ પ્રદેશમાં મોકલતા હતા ફરવા માટે. એમાં એક મંડળમાં ચાર અભણ સાધુને મોરબી બાજુ મોકલી, એને કહ્યું તમે મોરબી બાજુ જાઓ. એટલે એક ડાહા હરિભક્ત બેઠા છે, એમણે કીધું મહારાજ કે બિલકુલ સાધુ અભણ છે અને મોરબી જામનગર એ વિસ્તાર એવો છે કે ભણેલા ગણેલા લોકો બહુ, તો જરા એ બાજુ બ્રહ્માનંદ સ્વામીને મોકલો ને તો કામ સરસ થાય. મહારાજ શું બોલ્યા? મહારાજ કે ત્યાં બ્રહ્માનંદ જઈને કરશે હું? વર્તન વાતો કરે ભાઈ, વર્તન વાતો કરે. આ સાધુ ભલે ભણ્યા નથી પણ એની વર્તન છે એ વાતો કરશે. ત્યાં બ્રહ્માનંદ જઈને શું કરશે? તમે વિચાર્યું કે આનો અર્થ શું થયો? બ્રહ્માનંદમાં વર્તન નથી. સ્વાભાવિક છે, વિચારો. આ અમે બેઠા હોય અને એમાં એમ કે ભાઈ ફલાણી જગ્યાએ છે તમે હરિશ્વર સ્વામી મોકલો, તો કે એને મોકલીને હું મોકલ્યો? ધૂળ મોકલજો ને, કે બોલ્યાના થોડા કામ છે ને. વર્તનવાળા સાધુને મોકલો, વર્તનવાળાને મોકલો, તેનો અર્થ શું છે? હું ડફોળ થયો, સીધો જ દાખલો છે ને, શું થયો? અને મારું જે મોઢું કાળશે જેવું થઈ જાય કે આટલી સભામાં શું હું વર્તન નથી રાખતો, હું શું ડફોળ છું, હું શું ધર્મ નથી પાળતો, મારા ઉપર આવો આક્ષેપ જાણ્યા વગરનો, કંઈ પણ નહીં, આવું ખોટું કલમ ન મોકલે ને, અમને ક્યાં એવી ખીચડી મોભે ચડી છે તે જાય. પણ બ્રહ્માનંદ સ્વામીને કશું થાય નહીં એ મહત્તા છે. ભગવાન સ્વામિનારાયણની આ પાઠશાળા હતી કે ન એવી રીતે શોક આપી અને એના દિલના પાત્રોને તપાસ. આપણને આવું કીધું હોય કે ભાઈ ન્યા તમે ન ચાલો, ન્યા તો આ ભાઈ ચાલે, તો કેવો મોગરો મરડાઈ જાય કયો. આપણી તમામ પ્રસન્નતા બીજાની ખુશામત ઉપર છે. પણ એક વસ્તુ હૈયાની પાટી ઉપર લખી રાખો કે કોઈ વ્યક્તિ કોઈના વિશે ક્યારેય સારું બોલતી હોતી નથી. પીઠ પાછળ હંમેશા બદબોય જ કરે, એ કંઈ નથી, એ કંઈ નથી. એટલે નક્કી જ કરી રાખો કે આ દુનિયા સારું બોલવાની જ નથી, તો કોની પાસે પ્રશંસાની આશા રાખવી? આપણે આપણી મસ્તીમાં રહીએ, નક્કી એટલું કરવાનું કે આપણે શુદ્ધ અને પવિત્ર જીવવાનું દુનિયાને જે કેવું.
તેલ પીવા જાય, ગરમ ઠંડુ જે તેલ પીવું પીએ, આપણે શું લેવા દેવા? આપણે ખોટા હોઈએ તો જવાબ દેવાની વાત છે ને, બાકી એને આપણે ક્યાં જવાબ દેવા જવા છે? પણ છતાંય મારી તમારી પ્રસન્નતા બીજાની ખુશામત ઉપર ટકે છે, એટલે એ ચિત્ત વિક્ષિપ્ત છે. પછીની વાત, રૂપવાન યૌવન સ્ત્રી, કુરૂપવાન સ્ત્રી, વૃદ્ધ સ્ત્રી, એમાં જેને સમભાવ છે, તુલ્ય ભાવ છે, સમજાયું ને? આગળનું તો સમજાયું ને કે કેટલી માન અપમાનથી ઉઠેલું સંતત્વ હોય છે. હવે સ્ત્રી ભાવ, જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી પુરુષ કે સ્ત્રી બુદ્ધિ ટળતી નથી. દેહ બુદ્ધિ છે ત્યાં સુધી પુરુષ હશે તો પોતાને પુરુષ માનશે, અને સ્ત્રી હશે તો પોતાને સ્ત્રી માનશે, અને જ્યાં સુધી પોતાને સ્ત્રી માને કે પોતાને પુરુષ માને ત્યાં સુધી ચિત્તમાં પડેલી મિથુન ગ્રંથિ ટળતી નથી. અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ, સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ, વાસના ગ્રંથિ, એમ મિથુન ગ્રંથિ છે. એ ગ્રંથિ ક્યારે ટળે? તમે જોયું પેલા આપણે કોઈ ઘાસનો કે રજકાના કે એવા લીલાના એવો આપણે જયારે ભારો બાંધે ત્યારે એને બંધ મારે, એક પછી એક બંધ મારે, એમાં એ બે ત્રણ બંધ મારે એમાં એકાદ બંધ જો જોરથી ગાંઠ વાળે તો બીજી બે ઢીલી પડી જાય. એ જોયું છે ને, બીજી બે તરત ઢીલી પડી જાય. એમ ચિત્તમાં પડેલી જે સપ્ત ગ્રંથિની ગાંઠ છે, અહમ મમત વગેરે ઈચ્છા સંશય વાસના ગ્રંથિ, આ બધી જે ગ્રંથિ છે, મમત્વ ગ્રંથિ, મિથુન ગ્રંથિ, એ ચિત્તના ભારા ઉપર બ્રહ્મ ગ્રંથિની ગાંઠ વળે એટલે આ બધી સાથે સાથે ઢીલી પડી જાય. હું બ્રહ્મ છું, હું સત્તારૂપ છું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ ગુણાતીતાનંદ સ્વામી કી, એની ગાંઠ વળે બીજી બધી ગાંઠ ઢીલી પડી જાય. જ્યાં સુધી પુરુષ માનશે સ્વામી કહે તો એને સ્ત્રી જોશે, સ્ત્રી માનશે તો એને પુરુષ જોશે, પણ બ્રહ્મની ગાંઠ જો દિલમાં પડી હશે તો બધી જ ગ્રંથિઓ ઓગળી જશે. કેવું સાદો દ્રષ્ટાંત, કેટલું સુંદર છે! તમને ગમ્યું? ગમ્યું ને? ગમે જ તો. એક સાધુ હતા, એક સાધુ હતા, સાંભળો એનાથી ને એક સરસ મજાની મીઠી વાત. તમે આમ ધ્યાનથી રસ્તે સાંભળો ને તો મને કોઈ થાક ન લાગે, એવું છે. સાધુ એના શિષ્યો સાથે બેઠા હતા. સાધુ અમુક ખોપડા હોય છે, એવો એવો પ્રશ્ન એવો સાવ સાદો ફિઝુલ ઉપાડ્યો કે આપણને કંટાળો ચડે, નાના છોકરાની ખબર પડે એવો પ્રશ્ન. એમના શિષ્યો, એને શિષ્યોને કે સાંભળો, સવાર પડ્યું ક્યારે ગણાય? હવે આ કોને ખબર ન હોય? એક જણાને પૂછ્યું, ભાઈ સવાર પડ્યું ક્યારે ગણાય? પ્રભાત થયું, સૂર્યોદય થયો ક્યારે ગણાય? એક શિષ્યએ કહ્યું કે જ્યારે પક્ષીઓ કલરવ કરવા માંડે, કુંજન કરવા માંડે, કાગડાઓ ક્રાવ ક્રાવ કરવા માંડે, એ પક્ષીઓના અવાજને કિલકારીને કુંજન સંભળાય એટલે સમજવાનું સવાર થઈ ગયું. સરસ. બીજાને પૂછ્યું, ભાઈ સવાર પડ્યું ક્યારે કહેવાય? એમણે કીધું કે એટલું અજવાળું કે આ ઝાડ છે, આ ગાય છે, આ ભેંસ છે, આ માણસ છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ બાળક છે, એમ ઓળખી શકીએ ત્યારે સમજવાનું સવાર પડ્યું. બહુ સરસ. ત્રીજાને પૂછ્યું, ભાઈ બેટા સવાર પડ્યું ક્યારે ગણાય? તો કે ત્યારે સવાર પડ્યું ગણાય કે પુરુષો દેખાય તો એમાં લાગે કે આ મારો સ્વજન છે, આ વિજન છે, આ પરિચિત છે, આ અપરિચિત છે, આ મારો છે, આ પારકો છે, એવો ભેદ સ્પષ્ટ એના ચહેરાથી આપણે ઓળખી શકીએ એવું અજવાળું ફૂટે ત્યારે સમજવાનું કે સવાર થઈ ગયું છે. ચોથાને પૂછ્યું, ભાઈ સવાર થયો ક્યારે ગણાય? તો એ શિષ્ય એમ કહ્યું કે ગુરુ મહારાજ, સામેથી કોઈ પણ પુરુષ કે કોઈ પણ સ્ત્રી એ આવતી દેખાય ત્યારે એમાં ભાઈ બેન અને મા બાપની ભાવના થાય ત્યારે સમજવાનું સવાર પડ્યું છે. પેલો સાધુ, વાહ 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 વાહ, છે ને હાવ સાદી વાત. કોઈ પણ પુરુષ કે કોઈ પણ સ્ત્રી દેખાય ત્યારે આ મારો ભાઈ બેન કે મા બાપ છે એવી પવિત્ર ભાવનાનું દર્શન થાય ત્યારે સમજવાનું કે સવાર થયું છે. સરસ.
સાધુ ખુશ ખુશ થઈ ગયા, ગુરુ વાહ વાહ બઢિયા વાત બતાવી. પાંચમા શિષ્યને પૂછ્યું, સવાર પડ્યું ક્યારે ગણાય? તો કે મહારાજ ક્ષમા કરજો, પણ જળ, ચેતન, વૃક્ષ, પશુ, પક્ષી, સ્ત્રી, પુરુષ જે કોઈ દેખાય એમાં મને મારો પ્રભુ દેખાય ત્યારે સવાર પડ્યું ગણાય. સાધુ ગુરુ ઉભા થઈ ગયા અને પેલાના બાથમાં ગાલીને ભેટી પડ્યા. આને બ્રહ્મ દર્શન કહેવાય છે. આ બ્રહ્મની ગાંઠ પડે સાતે સાત ગાંઠ ઢીલી. પગથિયું ઉતરીને શું દેખાય? દેડસો દાખલો ગણાય ગયો, રિઝલ્ટ આવી ગયું. સમભાવ રહે. વાસનાને આપણે છોડીએ એને વ્રત કહેવાય. વાસનાને આપણે છોડીએ એને વ્રત કહેવાય. વાસના આપણને છોડી નીકળી જાય એને બ્રહ્મચર્ય કહેવાય. બ્રહ્મચર્યનો અર્થ શું? બ્રહ્મમાં જેની ચર્યા છે એ બ્રહ્મચર્ય છે. અને એવી ઉત્તમોત્તમ સંતત્વના ભૂમિકાની અહીંયા શ્રીજી મહારાજ વાત કરે છે કે એને તુલ્ય ભાવ રહે છે. ત્રીજી વાત, સુવર્ણનો ઢગલો કે પથ્થરનો ઢગલો એમાં જેને સમભાવ તુલ્ય ભાવ રહે છે. એક પછી એક સંતોને કેવું સમજાવે છે અને તાન કેટલું સવારમાં ઉઠીને આવવું. કે પથ્થરનો ઢગલો અને સુવર્ણનો ઢગલો એમાં સંતને સમબુદ્ધિ હોય એ ખરો સંત છે. હવે આપણે જતા હોય તો રસ્તાને કાંઠે આ ચોકડી ગાળવા વાળા, પેલા રસ્તા બાંધવા વાળા, કપચીના ઢગલા પીડ્યા હોય, પણ કોઈ દી એમ થોડું થાય કાલે ખિસ્સામાં થોડા બે પાંચ નાખી દે, પણ નાનકડો સોનાનો ઢગલો પીડ્યો હોય તો છોકરો નિશાળે મોડો આવ્યો ને એટલે સાહેબે પૂછ્યું કેમ એટલે મોડો આવ્યો? તો કે પેલા કાંતિ નહીં, એનો રૂપિયો ખોવાઈ ગયો હતો ને, એટલે તે જેનો ખોવાઈ ગયો એ ગોત્યા કરે, તારે શું કામ મોડું આવવું જોઈએ? પણ એ રૂપિયો મારા પગ હેઠે હતો ને. સુવર્ણનો ઢગલો અને પથ્થરનો ઢગલો જેને સમાન છે, ભલે પડ્યું છે ધૂળ, ધૂળ ઉપર ધૂળ શું? ધૂળ છે. હજાર રૂપિયાની નોટ ગવર્મેન્ટે બહાર પાડી હતી, પાછી ખેંચી લીધી, પછી એ હજાર રૂપિયાની નોટ મૂલ્ય ખેંચાઈ ગયા પછી કશા કામની હતી? બસ સાંભળજો, મૂલ્ય ખેંચાઈ જાય વસ્તુ નકામી થઈ જાય. જો મૂલ્યની ગાંઠ ચિત્તમાં હોય આ લોકના ધનની, તો ક્યારેય એ નકામી ન થાય અને સમબુદ્ધિ ન આવે. તો એ મૂલ્ય ક્યારે ઘટી જાય, ક્યારે ટળી જાય? અમૂલ્ય એવા પરમાત્માના ધ્યાન ભજનનો ખજાનો હાથ લાગે તો આ લોકની સંપત્તિનું મૂલ્ય ઘટી જાય, અને મૂલ્ય ઘટ્યાની સાથે હજાર રૂપિયાનો નોટ જેમ કાગળ થઈ જાય એમ આ લોકની સમૃદ્ધિ મહારાજની દ્રષ્ટિએ કચરો થઈ જાય. પછી કોણ સંગ્રહે એ હજાર રૂપિયાને? કોણ રાખે બોલો? મૂલ્ય પતી ગયું એને. એ દરબારમાં એક કરન્સી ચાલતી જ નથી. અહીંનું સોનું ચાંદી જર ઝવેરાત, ઈશ્વરના દરબારમાં આ કરન્સી ચાલતી નથી. વાત પૂરી થઈ ગઈ, મૂલ્ય નીકળી ગયું. ગુરુ નાનક ગંગાના કિનારે બેઠા હતા, એમાં એક જણો ભાવિક આવ્યો, તેને લઈને ગુરુને જોયા એટલે ભાવથી હાથમાંથી કાઢીને બે સોનાના કડા બહુ મૂલ્ય ગુરુ નાનકને ચરણે ભેટ મૂક્યા. ગુરુ નાનક આમાં ઉછાળવા માંડ્યા, ઉછાળી અને ગંગાનો જે પ્રવાહ વહેતો હતો એમાં આમ ઘા કર્યો. પેલાને તો ચીસ પડી ગઈ. અરે મહારાજ તમે આ શું કરો છો? નાખી દેવાનું હોય તો પાછું આપી દેવાનું, તમે આટલું કિંમતી કડું નાખી દીધું, ક્યાં નાખ્યું? બીજું લઈને બતા, એ અહીંયા નાખ્યું. બે નાખી દીધા. એ અજ્ઞાની નહોતા, એને મન કોઈ મૂલ્ય નહોતું. કાર્યાણીમાં મહારાજ બેઠેલા અને ભોજો ચારણ આવ્યો, ચારસો રૂપિયા કોથળી મૂકી, લ્યો મહારાજ વાપરો. જેમ નાનું બાળક નિર્દોષપણે પાચીકાને અને ટુકડા કાચના કે એવા પથરાને જેમ ઉછાળે ને રમે, એમ ચારસો રૂપિયાની કોથળીમાં હાથમાં મૂઠા ભરી ભરીને મહારાજ ઉભી બજારે ખોરડા ઉપર ફેંકીને ખલખલાટ દાંત કાઢતા. ભોજો જોઈ રહ્યો, શું મૂલ્ય છે? જેને પરમ ધનનો ચિંતામણીનો સ્વાદ લીધો એને આ આ આ ધનનું શું મૂલ્ય છે? નિષ્કુળાનંદ સ્વામી કે એક સરખી ઊંટ લાદ. હવે ઊંટની લાદ છે આ સૃષ્ટિ, પ્રકૃતિનું કાર્ય એક સરખું છે. હવે ઊંટની લાદ કરેલી પડેલી હોય તો આપણે કોઈ કાંઠે બેસીને થોડા જોઈએ છે કે આ સરસ છે, હો ગોળી, આ ગોળી સરસ છે, આ ગોળી નથી સરસ, જોવા કોઈ નથી બેસતા. તો એની દ્રષ્ટિ જ અહીંયા નથી, તો એ આ ક્યાં દ્રવ્યોને ગણે, ક્યાં દ્રવ્યને જોવે, ક્યાં દ્રવ્યને તપાસે? ગણીએ ધનનો ચસકો આવે તો આ દ્રવ્યની ગ્રંથિ છૂટી જાય, પડ્યું હોય તો પડ્યું છે, એને મન એની કોઈ કિંમત નથી. વ્યવહારમાં હોય, સાંભળજો, ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, વ્યવહાર પૂરતો વ્યવહાર ચાલતો છે, પણ આસક્તિ ન હોય, મતલબ એના ચિત્તમાં દ્રવ્યનું ભજન ન થાય, ભજન ભગવાનનું થાય. પણ જેના ચિત્તમાં દ્રવ્યનું મહાત્મય હોય તો એનું ભજન થાય, અને દ્રવ્યનું ભજન થાય ત્યારે પરમેશ્વરનું ભજન ન થાય. એક સાધુ બેઠેલા ગામમાં પધારેલા, તો પધરામણી થતી હોય ને એટલે લોકો આવીને પગે લાગ્યા, એટલે કોઈ ફળ મૂકે, કોઈ ફૂલ મૂકે, કોઈ વસ્ત્ર મૂકે, કોઈ કોઈ ચોખાની મૂઠડી મૂકે, કોઈ ઘઉંની મૂઠડી મૂકે, જેની જેવી શ્રદ્ધા અને શક્તિ મૂકે. એમાં એક નગર શેઠના દીકરા આવ્યા, તો એમણે બે સુવર્ણ મોહર મૂકી, સોના મોહર મૂકી. ત્યાં સાધુને તરત નજર ગઈ કે પેલા કેળા ને ફળ ફૂલ એ તો બધું મૂક્યું હોય, એમાં થોડી નજર જાય કોઈ નહીં, પણ સુવર્ણ મુદ્રા મૂકી, સોના મોહર મૂકી, એટલે સાધુને ધ્યાન ગયું, ઓહો બહુ સારું, ભાઈ આ કોના દીકરા? એટલે તરમાંથી બાજુમાંથી એક બોલ્યો, માળો ગજબ છો, સફરજન મૂક્યા, કોબી મૂકી, મરચા મૂક્યા, તરબૂચ મૂક્યું, તો કોઈ ન પૂછ્યું કે આ કોના દીકરા, અને આ સુવર્ણ મોર મૂકી, સોના મોર મૂકી, તો કે કોના દીકરા? ટપ દઈને બોલ્યો, એવો હોશિયાર ને કોઠા હોય, એ કે સોના મોર ના દીકરા, કોઈના દીકરા નથી, સોના મોર ના દીકરા છે બાપુ. વાત એ સાચી, એની ભગવાનનો દીકરો નથી, જે સુવર્ણમાં નજર રાખીને, સંપત્તિમાં નજર રાખીને સતત કેલ્ક્યુલેશન કોમર્શિયલ, તો એ સુવર્ણનો દીકરો છે, ભગવાનનો દીકરો નથી. એની પાછળ દોડતો ન હોય, એની પાછળ સંપત્તિ ભલે ને દોડે, એને કોણ ના પાડે? પોતે પાછળ દોડતો ન હોય. કઠણ છે. ગુણાતીતાનંદ સ્વામી કે સ્ત્રી ખોટી કરી શકાય, પણ દ્રવ્યને ખોટું કરનારું ઓછું મળે, કારણ કે એના ઉપર વ્યવહાર છે. પણ છતાંય જેને સમબુદ્ધિ છે એમાં ક્યારેય એને મોહન આસક્તિ નથી, કારણ કે મહામૂલ્યો પરમાત્માનો ધ્યાન ભજનનો ખજાનો એનો સ્વાદ છે. આવા અનંત અનંત શુભ ગુણો, ધર્મ જ્ઞાન વૈરાગ્ય આદિ જેવા અનંત શુભ ગુણો જે યુક્ત છે એવા સંત, એના હૃદયમાં ભગવાન મહારાજ કે હે સંતો સાંભળો, અખંડ નિવાસ કરીને રહે છે. અને એ આવા ગુણો એ યુક્ત સંત એ કેવો સમર્થ છે કે ભગવાનને પ્રતાપે એવા ઐશ્વર્ય પામે છે કે એના નેત્રમાં જોરાના ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે, એની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન છે, એટલે એવો સમર્થ છે કે આ પૂરા એ બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રને ચાલવાની શક્તિ આપે એવો એ સમર્થ છે, જોવાની શક્તિ આપે એવો સમર્થ છે, સર્વે જીવ પ્રાણી માત્રના ઇન્દ્રિયોને પ્રકાશ કરે એવો એ સમર્થ સંત છે. એટલે ચાર પ્રકારના જે કયા છે ને, વીજળી જેવા, મશાલ જેવા, દીવા જેવા અને વડવાના લગ્ની જેવા, આ વડવાના લગ્ની જેવો સંત છે. અનંત જીવ નેતા, મહાસમર્થ. આ ખોખરા અમદાવાદમાં આપણા હરિભક્તો અને વેદાંતિઓ થોડા, અમદાવાદ નગરી ખરી ને, એટલે આપણા હરિભક્તો લોહી પીધે રાખે, બ્રહ્મ સત્ય હે, અદ્વૈત હિ સત્ય હે, સર્વમ ખલવિદમ બ્રહ્મ, જગત મિથ્યા, બ્રહ્મ સત્ય, આ તમે શું લઈ માંડ્યા છો? અને બિચારા ભોળા ભક્તો બધા, પ્રભુ ઉપાસના કરનારા, ક્યાં શાસ્ત્રો ભણનારા હોય, આજે તમે નથી ભણતા, ક્યાંથી ભણતા હોય તે દી, એટલે રોજની માથાકૂટ. એમાં ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી આ ત્રાસ છે, રોજ માળા લઈ માંડે, બ્રહ્મ સત્ય બ્રહ્મ સત્ય, આ બધું ખોટું, આ બધું ખોટું, નવા થતા હોય એ ટળી જાય, અમે હોય તમને ઢીલા પાડી નાખે ને આ બધું. સ્વામી કે હાલો હું આવું. સંત કેવો જોજો, ત્યાં કોઈ એવું પ્રસિદ્ધ મંદિર છે તેમાં જઈને સ્વામી બેઠા, બોલાવો બધા, આવ્યા બધા વેદાંતિઓ, ધોતિયા બોતિયા કસકસ આવીને બેઠા અમે. શું છે ભાઈ, જે કઈ નિખાલસ પણ ચર્ચા હોય તો કરો. તો કે એકમાત્ર બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ ને આપકો જાણા હે, બ્રહ્મ જાણતે હો આપ? સ્વામી કે તમે જાણો છો? હા અમે તો જાણીએ છીએ, બરાબર જાણીએ છીએ. એકમાત્ર બ્રહ્મ સત્ય છે ને બ્રહ્મ વિભુ છે, સર્વવ્યાપક છે, સર્વાધાર છે, નિર્વિકાર છે, નિષ્કલંક છે. ઠીક સાધુ કે ગુણાતીતાન છે કે બરાબર તમે જાણો તો? હા
અને બ્રહ્મ સાથે બ્રહ્મરૂપ થવા. એક હિ તત્વ હે ઓર કુછ નહીં હે, જીવો બ્રહ્મે વિના પર.
સ્વામી કે તમે બ્રહ્મને જાણો છો, એક કામ કરો, તમારે બ્રહ્માનુભૂતિ છે ને, આ તો બિચારા ભક્તો ભોળા છે. હા હા હા, આ થાંભલામાં તો બ્રહ્મ હોય ને, તો હોય જ તો, એને હલાવો જઈ. શું હલાવે સ્વામી કે હલાવો, બ્રહ્મ તો સર્વત્ર છે ને, બ્રહ્મ સર્વ સમર્થ છે, હલાવો થાંભલો. મહારાજ એમ થાંભલો હલે નહી છો. સ્વામી કે હું તો બ્રહ્મ છું, તો તમે હલાવી શકો તો ઉધાર નહોતું ને. અને સ્વામીએ સંકલ્પ કર્યો, આખું મંદિર ભૂકંપ આવ્યો હોય એમ આખું ધતર ધતર ઓલ્યા તો માર્યા, એ દિવ્યશંકર, એ શિવશંકર, એ દુર્ગાશંકર. સ્વામી કે શું થયું, બ્રહ્મ કામ મળ્યું, બ્રહ્માંડ ધ્રુજાવે એવા આ સંત. છત્રાસાના દરબાર રાતે સુતા હોય, જુનાગઢમાં ગુણાતી તાનસાન ધ્યાન કરતા હોય, અહીંયા એને સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં જમ દેખાણા, જમ દેખાય ને હારું નહીં, અમુક લાઈનો ચાલુ થઈ જાય ચોકઅપ હોય. છત્રાસાના દરબારને સ્વપ્નમાં જમ દેખાણા અને માર્યો અને આ ભાગ્યા, સ્વપ્નમાં ભાગ્યા, સૂતા છે પણ જે કઈ થવું જોઈએ પ્રત્યક્ષ ખાટલામાં થાય, ભાગ્યા. પ્રતાપસિંહ નામ, પણ પ્રતાપ કઈ હાથ ન રહ્યો, જે દેખાય મંદિર એમાં જઈને દોડે, જમ પાછળ આવે. જુનાગઢ પહોંચી ગયા દોડતા દોડતા સ્વપ્નમાં, તળેટીમાં બધા જે કઈ મંદિરો એમાં દોડ્યા, જમ પાછળ ને પાછળ, લાગ આવી જાય ફટકો મારી દે, ભાગે. દોડતા દોડતા દત્તાત્રેય સુધી ચડી ગયા, જમ પાછળ ઉતર્યા, ભાગ્યા. એમાં ક્યાંક એક મોટો દરવાજો દેખાણો, ને એક બેઠી દડીવાળા સાધુ દેખાણા, એની પાસે દોડવા ગયા. એ સાધુ કહે, જમ ભાગી ગયા, ઊંઘ ઉડી ગઈ. એલા ડર પેસી ગયો, નાય ધોઈ ઉપડી ગયા ગોતવા, કે આવા કોણ સાધુ છે, કોણ સાધુ છે, કોણ સાધુ છે. બધે રખડ્યા, રખડતા 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 જુનાગઢમાં કોઈએ કીધું, ભાઈ એવો કદાચ દરવાજો સ્વામિનારાયણ મંદિરે છે. એ ત્યાં ગયા હતા, એવો જ દરવાજો જોયો. હા, અંદર ગયા હતા, થાંભલો સભા મંડપનો, ઉગાડું શરીર, બેઠી દડીના, શ્યામ વર્ણા, ગુણાતીતાનંદ સ્વામી, એક પગ ઊંભો, એક પલાઠી વાળેલી, એના ઉપર હાથ મૂકેલો, હાથમાં જપમાળા કરે, દોડ્યા. બસ આ હજી જેવા પગમાં પડતા જાય ત્યાં સ્વામી આંખ ખોલીને કહ્યું, દરબાર જમ કેવા કે વહમાં. બ્રહ્માંડમાં પ્રકાશ કરે એવા એ મારીને તમારી ઘેરે હતા, એ સંતની વાત કરે છે. છતાંય મહારાજ કે એ સંતની મોટાઈ નથી, તો સમર્થ તકા ચરણ. એક પછી એક તેના જે લક્ષણો બતાવ્યા છે ભાઈ, દિવસો સુધી બોલી શકાય એવું, શું વાત કરી. આવો સમર્થ, પણ છતાં એ તો ના, એ તો સમર્થ તકા ઝરણા કરે છે, નાનો છે, નમી જાય છે, નહીં તો સામર્થ્ય કેવું. ઈબ્રો ગોપાળાનંદ સ્વામીનું સામર્થ્ય કેવું, પણ એવું થાય હાથ જોડે. હે, એક લાલો પાર્ષદ પાછળ પડી ગયો, હાથ જોડે, નહીં તો બ્રહ્માંડનો કૂચો કરી નાખે. એમાં લાલાનું ક્યાં ગોઈતું જડે, કાંઈ મરચું ડીટું કાંઈ બોલો. તો એવા સંતો ઈ કૃપાનંદ સ્વામી, વાત કહી દો ને ટૂંકમાં. હા, તો ઈ ફરતા ફરતા જૂના સાવર આવ્યા. દ્રષ્ટાંત તો જાણીતું છે, કૃપાનંદ સ્વામી વૃદ્ધ સંત, આર્ય ગુણાતીતાનંદ સ્વામી, બીજા 10-15 સંતો, મીઠા સાકરિયા નામનો ગરીબગત, એ સ્વામીને બાળી ગયા, લઈ ગયા પોતાના ઘરે. 2 દિવસથી સંતોના ઉપવાસ, ખાવા મળેલું નહીં. મીઠા સાકરિયા કીધું, મહારાજ અહીંયા રોકાઈ જાઓ, મંગાળ માંડો, ખીચડી પકાવો, જમી લ્યો, આરામ કરો, મારા ભાગ ક્યાંથી આવા. એટલે સંતોએ જોડિયું ટીંગાડી, મંગાળા માંડી, ખીચડી મૂકી. ગામમાં જાનકીદાસ બાપુ દરબારગઢમાં ઉગા ખુમાણ પાસે ગયા, બાપુ બાપુ હા ભ્યુ, તો કે ના, શું થયું, ગામમાં પાપ પેઠું, પાપ. કયું પાપ? પેલો સ્વામિનારાયણનો તરકટ મુંડિયા આવ્યા ગામમાં, હવે ગામ બગડશે સંભળો. તમે ગામધણી દરબાર છો, ગામનું શું તમે ધ્યાન રાખો? આવા 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 આવી કોમ ગામમાં ઘરી જાય,
અને પછી ગામના માણસોને બધાને બગાડે, આ ખવાય નહીં, આ તે ન ખવાય, આ ન પીવાય, આ પીવાય નહીં, આ એ કુચકોટ, કોઈને માને નહીં, કોઈને નમે નહીં. દરબાર કે એવું થયું, પેલા હાલો ગયા, લાકડીયું લઈને સાધુ બધા જે મંગાળા માંડે ખીચડી મૂકે, એ મારો ધક્કા, મારો મારો, એલા મુંડિયા માં કોને પૂછીને આવ્યા છો, ગામ ધણી દરબાર હું છું, ભાગો ભાગો. સાધુ હાથમાં જોડી લઈ લીધી, બે ત્રણ જણા વળગી ગયા, માટલા તોડી નાખ્યા, ખીચડીને બધું ઢોળી નાખ્યું, ખેદાન મેદાન કર્યું, સાધુને મીંડા મારવા, કોઈને ગડદા, કોઈને પાટું, કોઈને લાકડી, કોઈને ધુંબા, અને બજારમાં થઈ ગયેલો કાદવ કીચડ લઈ લઈને ગોળા વાળી વાળીને મારે ગુણાતીતાનંદ ને કૃપાનંદ સ્વામી. આ હા હા, સાધુઓ ભૂખ્યા, મીઠો સાકરીઓ ખોબે ખોબે રોવે, એ બાપુ આને ખીચડી ખાઈ લેવા દો, બે દિના ભૂખ્યા મારા સાધુ છે, ગામમાંથી વ્યાજા નહીં રોકાય, ના કાઢ કાઢ ભાગ માર મારો, ગામની પાદર કાઢી મૂક્યા. સાધુ હાલતા થઈ ગયા, આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા આવી ગયા. ખુંજા તો ધરતી ખમે ન વાઢી ખમે વનરાય, ખુંજા તો ધરતી ખમે ન વાઢી ખમે વનરાય, એમ કવેણ વેણ સંત સમે જેમ સાગર નીર સમાય. એ કોઈક નિંદત કોઉક વંદત, કોઉક દેત હે ભારી ભૂભૂક્ષણ, કોઉક આય લગાવત ચંદન, કોઉક ડારત હે ધુરી તતક્ષણ. કોઈ કહે યહ દિશત મૂરખ, કોઈ કહે યહ ભારી વિચક્ષણ, સુંદર કાહુ સે રાગન દ્વેષન, એ સબ જાન હું સાધુ કે લક્ષણ, સાધુ એ સબ જાન હું સાધુ કે લક્ષણ. પાછળ બે પાંચ સજ્જનો મીઠો સાકરીઓ પોષ ભોળી ભરીને રડે, તલ બાજરડા જેવું ઝાડું આવ્યું, તે ન્યાય ગોદરી જેવું પાથરી, ચાદર જેવું પાથરી સંતોને બેસાડ્યા. હરિભક્તો ખોબે ખોબે રડે હો. ગુણાતીતાનંદ સ્વામી કે શાંત રહો, અમને કઈ નથી, મહારાજ રાખે એમ રહેવાનું, એમાં શું માન અપમાન, તો આપણે પ્રસાદી છે, આપણને શું તકલીફ છે. અરે સ્વામી, આ પાપીઓ છે, એના ગામમાં રહેવું અમારે પાપ છે સ્વામી, આ વાંજીઓ છે, આવા પાપે એને દીકરો થતો નથી. સ્વામી કે હે, કૃપાનંદ સ્વામી વ્રત એમને કીધું, સ્વામી આપણે મહારાજની અર્ધી આજ્ઞા તો પાળી, પણ અર્ધી બાકી છે. એટલે દુષ્ટજન મારપીટ કરે, તાળન કરે, ગાળ આપે, તો એ સહન કરવું, સહન તો કર્યું, પણ બીજું અર્ધું લખ્યું છે કે એનું હિત થાય એવું ચિંતન કરવું, આપણે ચિંતન એનું હિત થાય એવું નથી કર્યું, એટલે અર્ધી આજ્ઞા પાળી, અર્ધી બાકી છે. તો આપણે સ્વામી એવો સંકલ્પ ન કરીએ કે એને ત્યાં ભગવાન એવો દીકરો આપે કે સાધુડાની જોડિયા એના દરબાર ગઢમાં જ ટીંગાય. કરો સાધુ મહારાજનું ધ્યાન ભરી અને માળા જપ કરો, આંખમાં આંસુ સાથે એ પંદરક સંતો એમ સ્તુતિ કરી હાલ્યા ગયા. તલ બાજરડા બાવળિયા હેઠેથી સંતો બાર બાર તેર તેર વર્ષના વાણા વયા ગયા. ફરીથી ગુણાતીતાનંદ સ્વામી વડતાલના સમયે નીકળે, થોડા હરિભક્તો થોડાક સાથે શેતનુજના પટમાંથી હાલ્યા જાય, આઠ દસ પંદર છોકરા રમે, એમાં એક છોકરો આવીને સાધુને જોઈ ગયો, એટલે દોડીને પગમાં લાગ્યો, પગે લાગ્યો, પ્રણામ કર્યા, મહારાજ આમ ક્યાં જાઓ છો, અમારા ગામમાં હાલો ને. પગે લાગ્યા ને એટલે ગુણાતીતાનંદ સ્વામી માથે હાથ મૂકીને કે, ઓ બહુ સંસ્કારી છો, શું નામ? મારું નામ જીવણો ખુમાર. હા બહુ સારું નામ છે, ખૂબ જીવો ભાઈ, પણ ગામમાં નહીં અવાય. કા? અમને મનાઈ છે. કોની મનાઈ છે? તમારા બાપુનું નામ શું? મારા બાપુનું નામ ઉગા ખુમાર. એ તમારા બાપુએ જ અમને મનાઈ હુકમ કર્યો છે, અમારે તમારા ગામમાં ન અવાય. પણ એને ભલે ના પાડી, હું એનો દીકરો છું ને, હાલો મારી હારવાર હાલો. ના કુંવર, તમારા બાપુ તેડવાવે ને તો અવાય, નહીતર બહુ મોટી ધમાલ થાય, અમને કેવી ધમાલ થઈ છે અમને ખબર છે, એટલે હવે ન અવાય. તો અમે ઉભા રહ્યું, હું મારા બાપુને તેડીને આવું. શું પૂર્વનો સંસ્કાર, સંતોની માળાને પ્રતાપે ભગવાને મોકલ્યો છે, કેવો જીવ, બાર વર્ષના છોકરા નહીતર શું ગતાગમ પડે ભાઈ. ગયા દરબારગઢમાં, બાપુ બાપુ ગામને પાદર સાધુ આવ્યા. તે એવા તો કેટલાય મુંડિયા રખડે છે, નહીં એને આપણે ઘેરે લાવવા. અરે તારી ભલી થાય, આ ચોરો છે, આ ચોરો છે, ત્યાં તો એવા બાવાઓના ઉતારા કરાય નહી, હું તો નહીં ખાઈપું. એ તરસ્યા છે, એ ભૂખ્યા છે, એ છે ને એ નદીમાં પાણી પીવાની તૈયારી કરતા હતા. તે સાધુ હોય મહારાજ હોય તેને આપણે ઘરે લાવીએ, એને પાણી પાઈ, એને ખવડાવીએ, એને ઉતારા પાણી કરાવીએ તો પુણ્ય થાય. આપણે તો રામાયણમાં તમે મને સંભળાવતા હો છો, અને આજ સાધુ આવ્યા છે અને એમ ઢોરની જેમ નદીએ પાણી પીવે, ના એને અહીંયા લાવવા જ છે. એ નહીં આવે અહીંયા તો હું એને ભેળો વયો જઈશ. મને સાધુ બહુ ગમે છે. મારા હાથ પકડી લીધો ત્યાં ગરબારગઢમાંથી એમના રાણી સાહેબ બોલ્યા, આ છોકરો ક્યારનો રાડ્યું પાડે છે, પગ પછાડે છે, આંખમાં બોરબોર જેવડા આંસુ છે, ભગવાને કેટલી દયા કરીને આ 55 વર્ષે દીકરો દીધો છે તો તમને એનું મનાતું નથી, જાઓ તેડી આવો. અને આ ઠેક બહુ જૂનેથી છે, બહુ જૂનું છે. હા, એ રાત્રે વહેલી સવારે રાવણ સીતાજીને મારવા દોડ્યો હતો કે તું મારું વચન માનતી નથી, તું મને કઠોર વચન કહે છે એમ કહીને ચંદ્રહાસ નામની જેવી તલવાર ખેંચી એટલે મંદોદરે તરત હાથ પકડી લીધો, તરત મ્યાનમાં મૂકી દીધો. એ જ ક્ષણે રામાયણ બોલે છે કે રાવણે તલવાર મ્યાન કરી દીધી. એટલે પહેલેથી આવું કયું કરતા આવે છે, આ બહુ નવું નથી, જૂનું છે. આ બધું ગયા સાધુ ને આમ જોયા ત્યાં તો ખબર પડી કે આ 12-13 વર્ષ પેલા જેને ધક્કા મારીને કાઢ્યા હતા એ જ છે. શરમાતા આવ્યા, પણ હવે તો બે બાજુના દબાણ હતા, પગમાં માંડમાં નહીમાં મુખમાં શેરડા પડ્યા. સ્વામી એને ઓળખ્યા, આમણે સ્વામીને ઓળખ્યા, પણ સ્વામી તો મનમાં જઈ ભાવ લાવવા દે નહીં. ઉગા ખુમાણને સાળી શાય રેલાણી એવું થઈ ગયું. પણ ગુણાતીતાન સ્વામી કે દરબાર ગામધણી છો, જાણે કઈ બન્યું જ નથી. તો કે હા હા, ગામ ધણી દરબાર છું, આ મારો કુંવર છે, હઠ કરી છે, હવે એને મનાવવા ખાતર એનું મન રાજી રાખવા કોઈ વાતે તમે અમારે ઘેર પધારો, ભોજન પાણી લ્યો, થોડી વિશ્રાંતિ કરો, કોઈ વાતે દીકરાનું વેન ભાંગો. સંતો કે એટલી જ રાહ જોતા હતા. આવ્યા દરબારગઢમાં, ફરીથી મંગાળા મંડાણા, ઓસરીઓ સાફ થઈ, ગોદડા નખાણા, ચાકડા નખાણા, સાધુએ ભોજન પાન કર્યા અને બેઠા સભા મંડપ જેવું કરીને. આમે 5 પતિ મીઠા સાકરિયા બોલાઈ આવ્યા, આમે દરબાર બેઠા, દરબારની પાછે આ જીવણા ખુમાણ બેઠા. સ્વામી એક પછી એક, ભાઈ મનુષ્યનો દેહ દુર્લભ છે, લક્ષચોરાસીમાં ભટકતા ક્યારે મળ્યો, દરિયાનું જેટલું પાણી એટલું માતાનું ધાવણ ધાવ્યા, એટલું આ જીવ ભટક્યો છે, આજ મનુષ્યનો દેહ મળ્યો, અને આજે જો ભગવાન નહીં ભજીએ તો ક્યાં જાશું. એક પછી એક વાત કરે, સાયડીની જેમ ઉતરે તો ખરું, એમાં ઉગા ખુમાણ, જીવણા ખુમાણ, એને એક સાધુ એમ બોલાવીને કીધું, તમે શું સ્વામી સામે જોઈ રહ્યા છો? તો કે મને આ સ્વામી બહુ ગમે છે. તો એને આથે કંઠી પહેરો, જો આવી કંઠી આ પહેરીએ ને એટલે આપણે ભગવાનના. હે, સીધો સ્વામીના ખોળામાં માથું મૂક્યું, સ્વામી મને કંઠી પહેરાવો. એટલે ઉગા ખુમાણ કે આ તો ભારે થઈ, અર્ધો બાવત થવા બેઠો કે. પણ દીકરા આગળ શું હાલે, લાડકો હતો, એકનો એક હતો, હાથ ખોટનો હતો. હા, કંઠી પહેરાવી, વર્તમાન આપ્યા, હેવા મલકાણા, શાંતિ થઈ ગયો. બાબુ પાસે હજી પગે લાગવા જાય, એ પેલા સંતો એક એકને પગે લાગે ને, ત્યાં છેડે બેઠા હોય ને સાધુ, એને કાનમાં કીધું, તમારા બાપુનો જ પહેરાવો. જીવણા ખુમાન કે ઈ હાચું હો સ્વામી, હા આવે હાથ પકડ્યો, બાપુ તમે હાલો, તમે કંઠી પહેરો, હવે રેવા દે, તું એક ભગત જો ને બહુ સારી વાત છે, બસ આપણે આવી ગયું, મેં તો મારા જૂના ગુરુ છે એ બસ જાનકીદાસ મહારાજ મારા માટે બરાબર છે, આ બધે હવે બસ બરાબર છે. ના ના હાલો, નહીં નથી આવું ને, હાલો તમે. જરા રોણું આવ્યું અને હાથ બદલ્યો એટલે રાણીબા સાહેબ દરબાર ને કે હા, કાગડી ઢીલી પડી ગઈ, ઉગા ખુમાણ નહી, હાથી જેવું શરીર ઢીલું પડી ગયું, ઉભા થયા, હાલ જીવણા હાલ કરો, હું તમારો છેલો, મને કંઠી પહેરાવો બસ. સામે કીધું, દરબાર તમને ન પહેરાવું,
કાં તમારા દારૂ માંસના વ્યવહાર હોય, ખાજા ખાજ હોય, રીત રિવાજ જુદા હોય? નહીં નહીં, આમનો મૌન રહ્યા ને ત્યાં પહાય ત્યારે કેવડાવ્યું, એ જે કે કબૂલ કરો. અને ઘણી વાર એવું હોય કે ઘણાના જણ હોય ને એ કઈ પીતા પીતા હોય, પીવામાં સમજો ને, ભલે પીતા નો પણ સમજો જ કરે ને. હા, પીનારા ની ખૂબી હોય, પી ગયા હોય તો મેં પીધો નથી કે નહી, તો પીને બેઠો હોય. બોલો, દરબારે કીધું કે સ્વામી જે નિયમ હશે એ પાળીશ, આજ મારા હાથની વાત નથી. તમે તો કબજો જમાયો છે બાપ, લ્યો કંઠી પહેરાવો. કંઠી પહેરાવી વર્તમાન ધારણ કર્યા, ઉગા ખુમાણ સત્સંગી થયા, જીવણા ખુમાણ સત્સંગી થયા, ગામમાં સત્સંગ થયો, ખીલીએથી જોળિયું ઉતારી, ખભે ટીગાડી ગામથી બહાર નીકળ્યા. હારે મીઠો સાકરીઓ, બીજા પાંચ જાજ હરિભક્તો ગામના ગોંદરે સુધી દરબાર વળાવવા આવ્યા, દરબાર પાછા વળી ગયા. પાછું ઓલું તલ બાવળિયું આવ્યું, સ્વામી ક્યાંય બે હોવું જ બેઠા. મીઠા હા કર્યા ને કીધું, મીઠા યાદ આવે છે કાંઈ? તો કે સ્વામી 12 વર્ષ પહેલા અહીંયા આપણે બેઠા હતા, ત્યારે અમે પોકે પોકે રોયા હતા. હા, પણ ત્યારે અમે પ્રાર્થના કરી હતી કે ભગવાન એને એવો દીકરો આપે કે આ સાધુડાની જોડીઓ એના જ દરબાર ગંઢમાં ટીંગાય. આજ એ ભગવાને દીકરો મોકલો, એ જીવણો ખુમાણ છે મીઠા, એ જીવણો ખુમાર છે, આ એ સત્સંગ થયો છે. આજે ભગવાને આપણી પણ રાખી છે, પ્રતિજ્ઞા રાખી છે. ફરીથી મીઠા સાકરીઓ રોડવા માંડે, રડવા માંડે. સ્વામી કે હવે હોય ને દક્ષ મહારાજ, મને તો આજ આનંદ ના આંસુ છે. તે વખતે પીડા ના હતા, આજ મને આનંદ ના આંસુ છે. અમારા ગામમાં સત્સંગ થયો, એ ગામમાં એ જીવણા ખુમાણે મંદિર કર્યું, આજે પણ મંદિર છે. ભયો ભયો થયો, આવા સમર્થ સંત છતાંય સમર્થ તકા ઝરણા કરે એ અમારા સંતની મહારાજ કે મોટાઈ છે. બાકી ફૂંક મારે અને પથરાનો વરસાદ કરે, ફૂંક મારે ને આગિયો વરસાવે, ફૂંક મારે ને વડલા જેવું ઘેઘૂર વૃક્ષ હૂકવી દે, ચોટડું કે ચોટાડી દે, ચકલી બનાવી દઉં, કબૂતર બનાવી દઉં, આવું કરી કરીને લોકને બીવનારા હોય, બીવનાવનારા. તો મહારાજ કે એ તો માયાના જીવ છે, પણ ભગવાનના જીવ નથી, મરીને યમપુરીના અધિકારી છે. પણ આવા જે સંત છે એ અમારા ખરા સંત છે, કે જે સમર્થ છે છતાં વિનમ્ર છે, પોતે નમે છે બીજાને નમાવતા નથી, પોતે દાસતા કરે છે બીજાની પાસે દાસતા કરાવતા નથી. એ સમર્થ હોવા છતાં પણ આવા શૂન્ય ભાવે વર્તે છે, એ મારો ખરો સંત છે. એને અમારે ખંડ સંબંધ છે, એ એવો સમર્થ છે, એમ અમારા સામર્થ્યથી એ મહાન થયો છે, આવો પરમ સંત છે. બાકી આ સ્ત્રી તો અતિશય રૂપાળી છે, આ મેળી બહુ સરસ છે, આ વસ્ત્ર તો ઘણું સારું છે, આ તુંબડી બહુ સારી છે, આ પાત્ર તો ઘણું સારું છે. મહારાજ કે એવી રીતના તો ગૃહસ્થ અને ભેખધારી સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. જેમ બાળક નાનું હોય, ઢીંગલા ઢીંગલી, એને એને મહત લાગે, મોટા લાગે, પણ એનું બાળક મોટું થાય ત્યારે એને એ બધું છૂટી જાય. એમ હજી તુચ્છ બુદ્ધિ હોય, કુવાનો દેડકો મહાસાગરનું માપ ન કાઢી શકે. તુચ્છ બુદ્ધિ તુચ્છ વીણે, મહત બુદ્ધિ છે એ મહતને ચૂણે, એને પસંદ કરે. તો તુચ્છ બુદ્ધિવાળા છે એ આવા છે, મહત બુદ્ધિવાળા એ આવા સંત છે. તો કોઈને થાય કે ભાઈ આપણી એવી બુદ્ધિ બહુ થઈ નથી, તો આપણું કલ્યાણ થાય કે ન થાય? મહારાજ કે કલ્યાણ તો થાય, પામર જેવાનું થાય, પણ મોરે કહી એવી સંતતા એ એમાં ક્યારેય આવતી નથી. એટલે જાણી રાખવાનું શું છે કે કલ્યાણ કરે, પરંતુ આવા ગુણ ન આવે ત્યાં સુધી અક્ષરાધીશનું સુખ આવતું નથી. એ ગમે ત્યાં ખોટ કાઢવા જવું પડે, એટલે આ જન્મે જેટલું ટળે એટલું ટાળવું તો પડે. બાકી એવું નથી, એમાં વચન આપ્યું છે કે ભાઈ કલ્યાણ તો પામર જેવાનું થાય, તો હવે આટલી બધી માથાકૂટ કરવાની કશી જરૂર નથી. અક્ષરધામની મેં ઘૂસી જ જવાના છે ને, તો પછી હેરાન થવાની કશી જરૂર નથી. એમ એ કશી જરૂર નથી, એવું ના હાલે. એ ગમે તે જન્મે પૂરું કરવું પડે, કરવું પડે ને કરવું પડે, ત્યાં સુધી એ અક્ષરધામમાં ભગવાનના સામીપ્યમાં રહી શકાતું નથી. ખોટ ભાંગવા જવું પડે અને કાં ખોટ ભાંગવા અહીંયા આવવું પડે. તો એક જન્મ લીધો, એમાં 30-40 વર્ષ થયા, એમાં કોઈ દી સુખના દાડ મેં તો નથી જોયા. આ હોળી, આ ધંભાળી, હવે બીજી વાર જવું ને આ બાજુ રેવા દે. એ મહારાજ કેમ કેટલી ઉપાધિ છે,
અમારા કરતા તમને કઈ ઓછા બૈરા છોકરાએ બધા હેરાન કર્યા છે, કુટુંબીઓ આ તે બધું કેવું હોય છે, કેટલી સલામો ભરાવી છે, ભલા માણા ગાંઠ વાળોને હવ એ એવા સાધના કરીને હવ વેળા બાવડા પકડી પકડીને અક્ષરધામમાં વૈયા જાય, આ હું પણ આમાં લઈ લેવાનું છે લાડવો, આમાં હું ખાટી લેવાનું છે, થોડું જોર મારો, થોડી ગાંઠ વાળો, થોડું સાંભળ્યું છે આ મારો ભગવાન સ્વામિનારાયણ મેળ્યા એનું જ કર્યું થાય છે, અને આ સર્વે છે એ ગ્રંથિઓ મને નડે છે, થાય એટલી ગ્રંથિઓ મારે તોડવી છે અને શુદ્ધ થઈને સંતત્વ પ્રાપ્ત કરીને. ગુણાતીતાનંદ સ્વામી કે સાધુ થયા વગર છૂટકો નથી. તો સાધુ થઈએ, સંત થઈએ અને એવા થઈને ચોખ્ખા થઈને મહારાજનું મૂર્તિનું સુખ લઈએ, એવા સંતત્વના ગુણનું નિરૂપણ કરતું ઉત્તમોત્તમ આ વચનામૃત છે જે આપણે અહીંયા પૂર્ણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજ.